કહ્યું છે, બહુ પુણ્ય કેરા પુંજતી શુભ દેહ માનવ ન મળ્યો. આવું શ્રેષ્ઠ માનવ જીવન તે આ છ ની પાછળ ખોઈ નાખે છે. સમગ્ર આધ્યાત્મિક સાધનામાં આધારભૂત તત્વ આત્મા છે અને ભૌતિકવાદીના સમગ્ર જીવનનું આધારભૂત તત્વ શરીર છે. તે પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ ને આકાશ એ પાંચ મહાભૂતોમાંથી બન્યું છે. પાંચ મહાભૂતના પૂતળામાં શરીરમાં જે એક તત્વ છે તેને બાદ કરીને ભૌતિકવાદી પાંચ મહાભૂતોનો સ્વીકાર કરે છે.
આજે આપણે પણ કહેવાતા ધાર્મિક આધ્યાત્મિક આધ્યાત્મિકવાદી બોલીએ છીએ કે ચૈતન્ય નું શરીરમાં ઉતરવું તેને જન્મ કહે છે અને શરીરમાંથી ચૈતન્ય નું નીકળી જવું એને મૃત્યુ કહે છે. ચૈતન્યના કારણે શરીરમાં સ્પંદન તથા ક્રિયાઓ થાય છે ને આ શરીર જેનાથી શોભે છે તે ચૈતન્ય તત્વનો ભૌતિકવાદી ઇનકાર કરે છે. આત્મા નથી એ ભૌતિકવાદીનું સૂત્ર છે અને આત્મા છે એ અધ્યાત્મવાદીનું સૂત્ર છે. ભૌતિકવાદીએ આત્મા નથી એવો સ્વીકાર કર્યો એટલે કર્મ પણ નથી, કર્મ નથી એટલે બંધ નથી, બંધ નથી એટલે પુણ્ય પાપ નથી, પુણ્ય પાપ નથી એટલે પુનર્જન્મ નથી, પુનર્જન્મ નથી એટલે સુખ દુઃખના કોઈ કારણો નથી. સુખ દુઃખના કારણો નથી એટલે કર્તવ્ય અકર્તવ્યનો વિવેક મેળવવાની, ધર્મ અને અધર્મને જાણવાની જરૂર નથી. એની સમગ્ર દુનિયા ઉદ્ગલમાં છે. જૈન દર્શનમાં એક શબ્દ છે, બહિરાત્મક દશા.
આગળ
આત્મ બુધેહો કાયાદિક ગ્રહ્યો બહિરાત્મ અગરૂપ, કાયાદિકનો હો સાથી ધર રહ્યો અંતર આત્મરૂપ, સુમતિ ચરણ કજ આત્મ અર્પણ. આનંદજી મારે ભૌતિકવાદીની માન્યતા પ્રમાણે આત્મા નથી એવો સ્વીકાર કરશો તો આત્મા છે એના પાયા ઉપર જે ધર્મની ઇમારત ઊભી થાય છે તે તૂટી જાય. જીવનમાં ધર્મની જરૂર રહે નહીં. આત્મા છે એવો સ્વીકાર થાય તો ધર્મની, ધ્યાનની, ભક્તિની, સત્સંગની, સત્પુરુષની, સમ્યક જ્ઞાનની જરૂર. જો આત્મા નથી એમ સ્વીકારે તો બધાનો છેદ મુકાઈ જાય છે. આત્મા નથી એવો જેણે સ્વીકાર કર્યો તેણે તમામ અતિન્દ્રિય સૃષ્ટિનો અસ્વીકાર કર્યો. અતિન્દ્રિય સૃષ્ટિ એટલે કે ઇન્દ્રિયોની પકડમાં ન આવે, મનની પકડમાં ન આવે, બુદ્ધિની પકડમાં ન આવે, શબ્દોની પકડમાં ન આવે, છતાં જેનું હોવાપણું છે તે વેદાંતમાં તેનું મજાનું વર્ણન કર્યું છે. નેતિ નેતિ નેતિ, ના એ નથી, એ નથી, એ તેનાથી જુદો છે, ભિન્ન છે, ઇન્દ્રિય આદિની પકડમાં આવે તેવો નથી, પણ તેનો અનુભવ થાય, સાક્ષાત્કાર થાય.
શરૂ થાય છે પ્રવચન ક્રમાંક 4 એટલે ગાથા નંબર 3. એ ગાથા નંબર 3 નું વિચારણાનું સૂત્ર શું છે? સાધનામાં થતી ભૂલ. જો કેવો આત્મસિદ્ધિની રચના પરમ કૃપાળુ દેવે કરી છે, એ અનાદિકાળથી આ જીવ ક્યાં ભૂલ્યો છે, મૂળભૂત ભૂલ ક્યાં રહી ગઈ છે, બધું કરે છે, પરંપરાએ બધું ચાલ્યું આવે છે, ભગવાન પછી એનું શાસન ચાલે છે, ગચ્છ ચાલે છે, ધર્મ ચાલે છે, પરિપાટી ચાલે છે, ક્રિયાઓ ચાલે છે, અનુષ્ઠાનો ચાલે છે, પણ ભૂલ ક્યાં રહી ગઈ છે, કઈ રીતે કે ભૂલને કારણે બધું થવા છતાં વહ સાધન બાર અનંત કયો, સાધન નિષ્ફળ કેમ ગયા? સાધન તો સાધન જ છે અને સાધન સાચા હોય તો સાધ્ય સિદ્ધ કરે એનું નામ જ સાધન. અહીંયા તો સૌ સાધન બંધન થયા. અરે સાધન કર્યા તો શેના માટે? બંધથી છૂટવા માટે. પરિણામ શું આવ્યું? કે સાધન પોતે જ બંધન થયા. તો જરૂર આ સાધન ખોટા કે સાધકની રીત ખોટી? અહીંયા આ વિચારણાનું પાયાનું સૂત્ર કે શું ભૂલ રહી ગઈ છે. સાધન જ્ઞાનીઓએ બતાવ્યા છે, તો કંઈક આ સાધકની દ્રષ્ટિકોણ એનો અભિગમ એમાં ભૂલ છે. કૃપાળુદેવે મૂકી છે એ વાતને, મુનિશ્રીએ બહુ સરસ વાત મૂકી છે કે ભૂલ બે પ્રકારની છે, એક જ્ઞાનની અને બીજી ક્રિયાની. તો કે છે ભૂલની ક્રિયામાં પણ નથી અને જ્ઞાનમાંય નથી. જ્ઞાન પણ જ્ઞાનીઓએ કહ્યું છે, એના માર્ગ પણ યોગીઓએ બતાવ્યા છે, સાધનાના માર્ગ. પણ જે આ કરનાર છે એના અભિગમ એટલે એનો દ્રષ્ટિકોણ, અભિગમ એટલે દ્રષ્ટિકોણ, એની દ્રષ્ટિમાં ભૂલ છે. પરમાર્થની સાધના કરે છે પણ પરમાર્થની દ્રષ્ટિ નથી. અલૌકિકની સાધના કરે છે પણ અલૌકિકની દ્રષ્ટિ નથી. એટલે કે લૌકિકમાં રહીને બધું થાય છે, લૌકિક દ્રષ્ટિથી પરમાર્થની સાધના થાય છે. અને આ મૂળની ભૂલ છે, જે એ ભૂલ એને બતાવીને અહીંયા કહે છે કે જુઓ આત્મસિદ્ધિમાં આ બધી જ વાતો આવશે. બહુ સરસ વાત મૂકે છે કે એ જેટલા જેટલા પરમાર્થના વિષયો છે બધી વાત આવશે, પણ પેલા પ્રાસ્તવિક વાત વિચારીએ કે સમગ્ર જગત બે પ્રવાહની અંદર વેચાયેલું છે. એક પ્રવાહ છે ભૌતિકવાદ અને બીજો પ્રવાહ છે આત્મવાદ. ભૌતિકવાદનો પ્રવાહ માને છે કે શરીર છે એ જ સર્વસ્વ છે, એટલે એને એના લક્ષણ આપ્યા છે. શું લક્ષણ છે એના જીવનમાં? આહાર, નિંદ્રા, ભય, વિષય ઉપભોગ, સંપત્તિ અને સત્તા. આ મહત્વના સૂત્રો છે. એને માન્યું છે કે જે કંઈ છે આત્મા છે, એ આત્માનો એને સ્વીકાર નથી. એની સમગ્ર સાધનાનું આધારભૂત તત્વ શરીર છે. ભૌતિકવાદી વિચારધારામાં મૂળભૂત વાત દેહ કેન્દ્રિત છે, એટલે સાધના થાય છે. પણ કયા દ્રષ્ટિકોણથી થાય છે? દેહ કેન્દ્રિત, શરીર કેન્દ્રિત, શરીરની અનુકૂળતા, શરીરની સુખાકારી, ઇન્દ્રિયોના ભોગ ઉપયોગ વિષયો, એની તુષ્ટિ, એની સંતુષ્ટિ, આ બધાને લક્ષ્યમાં રાખી અને કહેવાતી પરમાર્થ માર્ગની સાધનાઓ થતી રહે છે. એનામાં મૂળભૂત તત્વ એ શરીર છે અને આધ્યાત્મિક સાધનાવાળાને મૂળભૂત તત્વ આત્મા છે. એ વાત કરીને કહે છે કે આત્મા નથી એ ભૌતિકવાદીનું સૂત્ર છે અને આત્મા છે એ અધ્યાત્મવાદીનું સૂત્ર છે. હવે જેણે આત્મા નથી એમ સ્વીકાર કરી લીધો એટલે એને કેટલી મજા થઈ ગઈ, એ સરસ વાત મૂકે. એકવાર નક્કી કરીએ કે આત્મા નથી તો એને કર્મ નથી, પુણ્ય પાપ નથી, સુખ દુઃખ નથી, જન્મ પુનર્જન્મ નથી, દુઃખના કોઈ કારણ નથી, કર્તવ્ય અકર્તવ્યના વિવેકની કંઈ જરૂર નથી, ધર્મ અધર્મને જાણવાની પણ જરૂર. આ બધી જાણ્યું છે, દુઃખ શેનું છે? આત્મા છે, આત્મા છે એ દ્રષ્ટિકોણ આવ્યો તો એને આ બધા જ તત્વો, જે બધા પરમાર્થના તત્વો છે કે કર્મ, કર્મના કારણમાં રાગ દ્વેષ, પુણ્ય પાપ, ધર્મ અધર્મ, કર્તવ્ય, આ બધી જ વાત આત્મા છે એ બેઝમાં આવે. તો સમગ્ર આધ્યાત્મિક માર્ગનું, સાધનાનું મૂળ તત્વ એ સમ્યક શ્રદ્ધા અથવા સાચો દ્રષ્ટિકોણ કે આત્મા છે. અને આત્મા છે એટલે આ બધા જન્મ મરણ, પુનર્જન્મ, સંસાર, ભવ પરંપરા, પરિભ્રમણ, ગતિ, યોનિ, આ બધી જ વસ્તુ આવી ગઈ આત્મા છે એટલે. અને સુખ દુઃખની પરંપરા, જેમ કહ્યું કે દુઃખ રૂવે આ સંસારનું સ્વરૂપ, દુઃખ રૂવે, દુઃખ ફલે, દુઃખાણું બંધે, અહો દુઃખો હું સંસારો, ઉત્તરાધ્યાયન સૂત્રમાં ભગવાન કહે છે કે અહો દુઃખો સંસારો, જન્મ દુઃખમ જરા દુઃખમ રોગાય મરણાય, બધું દુઃખરૂપ છે. ક્યારે વિચાર થયો આત્મા છે? આત્મા છે તો આ પરંપરા આવી, અને આત્મા નથી તો બીજી પરંપરા આવી, કે દેવું કરીને પણ ઘી પીવું, આજનું છે એ ભોગવી લેવું, કાલ કોને દીધું છે શું ખબર છે. માટે જે કંઈ ભગવાને આપ્યું છે એ કેમ ન ભોગવવું? હજી મગજમાં ભગવાન છે, કેમ કે એટલી બધી ખોટી માન્યતાઓ, એટલી બધી ખોટી શ્રદ્ધાઓ જડ કરી ગઈ છે કે એના મગજમાં જાય નહીં કે ભગવાન કોઈ દી આવું આપે નહીં. ભગવાન દુઃખ આપે, અને દુઃખ આપે એને ભગવાન કહેવાય? તો ભગવાન અર્થ શું ભગવાનનો? પણ અહીંયા તો લોલમ લોલ, અંધશ્રદ્ધા, આંધળો આંધળાને દોરે એમ ચાલે, અને આવી વાત કરે એટલે પછી કોઈ સમજે કે આપણે બોલવું નહીં, વળી નાસ્તિક કહેવાય જશું તો. તો અહીંયા કોઈ છે જ નહીં એવું તત્વ. તું તારા કારણે દુઃખી છો, આ તારા સંસારનું જે કંઈ મૂળ છે એ તારા પૂર્વ કર્મ છે. કર્મને આધીન જગતના જીવો પોતાના શુભાશુભ કર્મના ઉદયના વિપાકથી જીવે છે. જે કંઈ જીવન છે, જે સંસાર છે, જે જિંદગી છે, એ જીવનો પોતાનો શુભાશુભ કર્મનો ઉદય એનો વિપાક છે, બીજું કંઈ નથી. જેટલા જીવન કર્મો ખપી ગયા હશે એટલો એને આનંદ છે, જેટલા બાકી હશે એટલો એનો ભોગવટો છે. એમાં નવા બાંધશે તો એ પરંપરા ચાલુ રહેશે. આ એક સીધો ગણિત અધ્યાત્મનું છે. પણ જેને આત્મા છે એમ શ્રદ્ધા કરી એને માટે, જેને નથી એને કહ્યું કે બસ સમગ્ર દુનિયા પૂતગલમાં છે. આજનું ભૌતિકવાદી વિજ્ઞાન સમગ્ર દુનિયા પૂતગલમાં છે, રોજે રોજ પૂતગલના સાધનો વધે તો સુખ વધે આવી માન્યતા છે, અને એના કારણે આ દુનિયાની અંદર સુખ મેળવવા માટે દિન પ્રતિદિન નવી નવી શોધખોળો, નવા નવા પ્રયોગો, નવા નવા સંશોધનો, નવા નવા આવિષ્કારો થતા જાય છે. પણ કૃપાળુ દેવે કહ્યું કે ખબર નથી કે સુખ પ્રાપ્ત કરતા સુખ ટળે છે. લેશ એ લક્ષ્ય લો, જરાક તો વિચાર કરો કે બધું 50 વર્ષમાં કદાચ ઘણું પ્રાપ્ત કર્યું તો 50 વર્ષમાં સુખ વધ્યું કે દુઃખ વધ્યું? આ વિચાર આવતો નથી. લેશ એ લક્ષ્ય લો, ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે તા અહો રાચીરો. આ ભાવ મરણ છે. આત્મા નથી એટલે શરીર વિચાર કરો છો, એટલે આત્માના ભાવનું મરણ સમયે સમયે થયા કરે છે. આવી અદ્ભુત વિચારણાના આ સાધનાની ભૂલ, અને સાધનાની ભૂલ થવાનું કારણ પોતાના દ્રષ્ટિકોણની ભૂલ, અને એ ભૂલ એ છે કે પોતે ભૌતિકવાદી પ્રવાહ અને એક સંસારનો બીજો આધ્યાત્મકવાદી પ્રવાહ, એકે આત્માનો સ્વીકાર કર્યો, એકે શરીરનો સ્વીકાર કર્યો, અને બંનેને કારણે જે કંઈ ધર્મની ઇમારત ઊભી થઈ છે એમાં આ ધ્યાન, ભક્તિ, સત્સંગ, સત્પુરુષ. પણ જો આત્મા નથી એમ સ્વીકારે તો આ બધાનો છેદ મુકાઈ જાય. તો પુણ્ય નથી, પાપ નથી, ભવ નથી, પરભવ નથી. જેમ રત્નાકર 25મા આવે છે ને કે મિથ્યાત્વની કટુવાણી મેં પીધ સીધી સ્વાદ પીધી ધ્યાન, આ બધું છે. પણ એક અતિન્દ્રિય સૃષ્ટિ છે. મૂળભૂત વિચાર કે સૃષ્ટિનું સ્વરૂપ એક પૂતગલની દુનિયા છે એ ભૌતિકવાદી માને છે, કે આખું જગત છે એ પૂતગલમય છે. પૂતગલમય જગતને તમે ઇન્દ્રિયોના સ્પર્શથી ભોગવી શકો છો, જાણી શકો છો, માણી શકો છો, સ્પર્શી શકો છો, અનુભવી શકો છો. 5 ઇન્દ્રિયો જેને મળી છે એ વિશ્વના કોઈ પણ પદાર્થનો ભોગવટો કરી શકે છે. એ નથી કરી શકતો એ કે જેને ઇન્દ્રિયોની ખામી છે. જૈન દર્શન કહે છે કે પંચેન્દ્રિય અને સંગની જીવ આ પરિપૂર્ણ છે. શરીરની અપેક્ષાએ આથી વધારે કોઈ પૂર્ણતા સંભવિત જ નથી. અને એની અંદર પર્યાપ્તિ શબ્દ મૂક્યો છે. પર્યાપ્તિ એટલે પ્રત્યેક ઇન્દ્રિયોનું સુખ પૂર્ણ માત્રામાં વિકસિત થાય. ઇન્દ્રિયો એની શક્તિ વિકસિત થાય, એની લબ્ધિ વિકસિત થાય, એને કહેવાય પર્યાપ્તિ. તો પંચેન્દ્રિય સંઘની છ પર્યાપ્તા જીવ આ પૂર્ણ દશા ભૌતિકતાની છે. આથી વધારે ગમે એટલો પ્રયત્ન કરે તો પણ બીજું શરીર ન મળે, સુખના સાધન મળે, દેવલોકમાં જાય તો શું મળે? કઈ પાંચ ઇન્દ્રિયમાંથી છઠ્ઠી ઇન્દ્રિય છે નથી. જે છકાઈના જીવનું સ્વરૂપ સમજે એને ખ્યાલ આવે કે પંચેન્દ્રિયપણું એ પૂરું છે, તિર્યંચમાં પણ છે, નારકીમાં પણ છે, દેવલોકમાં છે ને મનુષ્યમાં છે, પણ એને પાંચે ઇન્દ્રિયો પૂર્ણ હોય, એક ઇન્દ્રિય હોય, બે ઇન્દ્રિય હોય, તે ઇન્દ્રિય હોય, ચૌરિન્દ્રિય હોય, પંચેન્દ્રિય હોય અને સંઘની ન હોય, અને પંચેન્દ્રિય સંઘની હોવા છતાં પર્યાપ્તા ન હોય, ઇન્દ્રિય છે પણ વિકાસ થાય નહીં, જન્મીને એવો મૂંગો બબડો તોતડો રહ્યા કરે, વિકાસ ન થાય, લબ્ધિ નથી, શક્તિ નથી. તો આ તત્વની સમજ એ સાધકના જીવનમાં આવે. એ કહે છે કે અતિન્દ્રિય સૃષ્ટિ છે, પાંચ ઇન્દ્રિયથી આ જાગૃત જગત, દેખાતું જગત ભોગવી શકાશે. અને એટલા માટે એટલો વૈજ્ઞાનિક રીતે કહ્યું છે કે આ સંસારને ભગવવા માટે પાંચ ઇન્દ્રિયના વિષયો 23 કેના કેના પંચેન્દ્રિયના વિષયો કેટલા? 23 આંખના 5 પછી કાનના 3 નાકના 2 જીભના સ્વાદના 5 અને સ્પર્શના 8. આ 23માં આખું જગતનો કોઈ પદાર્થ બાકી ન રહે. આ સાયન્સ, આ વિજ્ઞાન, આ વિતરાગ વિજ્ઞાન અનંત કાળ પહેલા જે કહ્યું છે કે આખું જગત પૂતગલનું, ઇન્દ્રિય સૃષ્ટિ પૂતગલની, પૂતગલની સૃષ્ટિ ઇન્દ્રિયો દ્વારા ભોગવાય, અને ઇન્દ્રિયોના 5 ઇન્દ્રિયો જ છે અને એના 23 વિષયો છે. તું સ્પર્શથી 8 જ પ્રકારનો અનુભવ કર, 9મો પ્રકાર ગોજે વિચારીને. 5 જ વર્ણ છે, 6ઠો વર્ણ ગોતી કાઢજે. અરે કેટલી બધી સૂક્ષ્મતા મૂકી છે આની અંદર, અને આજ સુધીનું વિજ્ઞાન આમાં ક્યાંય ફેરફાર કરી શક્યું? કૃપાળુ દેવે કહ્યું કે કર્મની 8 પ્રકૃતિ છે, 9મી બતાવો. પાપના 18 સ્થાન જ છે, 19મું કહો. અરે કેટલા કોણ વૈજ્ઞાનિક જગતની અંદર! આ વિતરાગ વિજ્ઞાન આટલું સ્પષ્ટ હોવા છતાં અધ્યાત્મની દ્રષ્ટિ નથી, એ અતિન્દ્રિય સૃષ્ટિને માનતો નથી. ઇન્દ્રિય સૃષ્ટિને મર્યાદામાં રહીને, ઇન્દ્રિય સૃષ્ટિની શ્રદ્ધા કરીને અધ્યાત્મની ઉપાસના કરે છે. એટલે કહ્યું અતિન્દ્રિય સૃષ્ટિ ઇન્દ્રિયોની પકડમાં ન આવે, મનની પકડમાં ન આવે, બુદ્ધિની પકડમાં ન આવે, શબ્દની પકડમાં ન આવે, છતાં જેનું હોવાપણું છે. સાહેબ, એકેય વસ્તુથી પકડાતી નથી એટલે નથી એમ કહેવાની ના પાડી છે. તારાથી ન પકડાય એટલે વસ્તુનો અભાવ છે એમ માનવું નહીં. હું નથી માનતો, કઈ વાંધો નહીં, ન માન. એથી કરીને વસ્તુ મટી જતી નથી. અનુભવમાં આવી એવી આ વસ્તુ છે. અતિન્દ્રિયની સૃષ્ટિ માત્ર અનુભવમાં છે, અનુભવ ગોચર વાત છે. આગળ
આનંદ ધન મહારાજ, નિશાની કા બતાવું રે તેરો અગોચર રૂપ. કોઈએ આનંદનજીને પૂછ્યું હશે કે તમે જે આત્માની વાત કરો છો તે કેવો છે, તેની નિશાની ચિહ્ન તો બતાવો. લાચાર છે આનંદનજી, કારણ કે તેની નિશાની બતાવી શકાય તેમ નથી. જે દ્રશ્ય છે, જે રૂપી છે, ઇન્દ્રિયોની પકડમાં આવે છે, તેનું ચિહ્ન નિશાની જણાવી શકાય? જ્ઞાન એ આત્માનું લક્ષણ છે પણ સ્થૂળ ચિહ્ન નથી. તેનો આકાર, કદ, વજન નથી પણ ઇન્દ્રિય અનુભવ સખત થાય. તેમાં શું કર્યું? એમણે એમ કહ્યું છે કે એક એવું તત્વ છે જે શરીરથી, ઇન્દ્રિયોથી, પ્રાણ થી મન થી બુદ્ધિ થી ભિન્ન છે, શબ્દો થી અને સમગ્ર ભૂતકાળ થી ભિન્ન છે. આધ્યાત્મિક સૃષ્ટિમાં સૌથી મોટું પાયાનું જો તત્વ હોય તો તે આત્મા છે.
શાસ્ત્રોમાં જીવ અજીવ પુણ્ય પાપ આશ્રવ સંવર બંધ નિદ્રા મોક્ષ આ નવ તત્વો કયા છે, પણ આ તત્વોમાંથી જો આત્માને કાઢી લો તો શું રહે છે? આત્મા છે તો પુણ્ય છે, પાપ છે, આશ્રવ છે, બંધ છે, સંવર છે, નિર્જરા છે, મોક્ષ છે. આત્મા છે તો જગતમાં અજીવ છે, પૂતગલ છે તેમ કહેનારો છે. એક મિનિટ માટે કલ્પના કરો, જગતમાંથી આત્મા નામનું તત્વ વિદાય લઈ લે તો જગત છે તેમ કોણ કહેશે? ઉપનિષદમાં એક મીઠો વાર્તાલાપ થયો છે. એક વખત ઇન્દ્રિયોને મનને બુદ્ધિને એમ થયું કે અમે છીએ તો આ બધું ચાલે છે. આ ઝઘડો જ્ઞાની પુરુષ પાસે પહોંચ્યો. તેમણે કહ્યું કે એક કામ રે કે એક તત્વ વિદાય લે અને તેના વગર જો ચાલતું હોય તો સમજવું કે તેના વગર ચાલે તેવું છે. આંખને ઉતાવળ હતી. તેણે કહ્યું કે હું પહેલા વિદાય લઉં છું, એક વર્ષ નહીં આવું અને આંખ ગઈ. એક વર્ષ પછી આવી, જોયું કે વ્યવહાર ચાલ્યો. જગતમાં ઘણા આંધાઓ છે, તેમનો વ્યવહાર ચાલે છે. પછી કાન ગયા, કાન વગર ચાલ્યું, સ્વાદ વગર પણ ચાલ્યું, મન વગર પણ ચાલ્યું. છેવટે ચૈતન્ય તત્વ આત્મા કહે છે કે હવે હું જાઉં છું, તમે લેર કરો. લેર શું કરે? કાળો કેર થઈ જાય. આત્મા છે તો આ શરીર અને ઇન્દ્રિયો વગેરે કામ કરે છે. એ આત્માનો ઇનકાર કરવો એ ભૌતિકવાદનું પહેલું સૂત્ર છે. તેથી એનો માર્ગ ખુલ્લો થઈ જાય છે. તેની વચમાં વિધિ નિષેધ પુણ્ય અને પાપ કર્તવ્ય અકર્તવ્ય એ નિયમો આવતા નથી. ભગવાન મહાવીર સ્વામીના વખતમાં અજ્ઞાની જીવો આમ બોલતા, હથા ગયા ઈમે કામા, કાલિયા જે અણાગ્યા, કો જાણે પરેલો એ અથીવા નથી વાપણો. અરે ભાઈ, જ્ઞાની પુરુષોની વાત સાંભળવાની જરૂર નથી, અમારી વાત સાંભળો. અમે તો તમારા હિતમાં તમારા ભલા માટે વાત કરીએ છીએ. તેઓ જે વાત કરે છે એ આપણી સારી વાતોમાં, આપણા ભોગમાં, આપણી મજામાં પથ્થરો નાખે છે. હાથમાં આ કામ ભોગો આવ્યા છે, તેને ભોગવવા ઇન્દ્રિયો પણ આપણને મળી છે, શરીર મળ્યું છે, ભોગવી શકાય તેવી ક્ષમતા મળી છે. તો એ ભોગવી લો ને. કોને ખબર છે પરલોક છે કે નહીં? કોને ખબર છે કે પાપ કે પુણ્ય છે કે નહીં? કોને ખબર છે કે કર્મના ફળો ભોગવવાના છે કે નહીં? કોને ખબર છે કે ફરી જન્મ લેવાનો છે કે નહીં? ભૌતિક વાતનું કામ વચમાંથી ધર્મને ખસેડવાનું છે. એની વ્યવસ્થા એવી છે કે અતિન્દ્રિય તત્વનો ઇનકાર જો થાય તો શરીર કેન્દ્રમાં આવે તે કોઈ પણ મર્યાદા વિના ભોગ પરાયણ જીવન જીવાય. આમ ભૌતિકવાદી માટે એનું કેન્દ્ર શરીર છે.
બસ, શું વિચારણા થઈ?
ઇન્દ્રિયો થી ચાલે છે કે આત્મ તત્વ થી ચાલે છે? એટલે ભૌતિકવાદીઓ ઇન્દ્રિયોને મહત્વ આપે, અને આધ્યાત્મિક વાત છે એ આત્માને મહત્વ આપે. આત્મા વિના કંઈ પણ થઈ શકે નહીં.
આપણે પ્રારંભ કર્યો હતો ત્યારે આનંદ ગંજીને કોઈએ પૂછ્યું, આત્મા 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 કરો છો તમે, નિશાની તો બતાવો નહીં, જે વસ્તુ હોય તો એને નિશાની કંઈ જોઈ. ત્યારે આનંદ ગંજી કહે છે કે નિશાની આની બતાવી શકાય એમ, તેનું ભૌતિક રૂપ છે, સ્થૂળ સ્વરૂપ છે, એની નિશાની આપી શકાય. આ ઇન્દ્રિયોની પકડમાં આવે એનું ચિહ્ન, એની નિશાની જણાય. પણ આત્મા જ્ઞાન એનું લક્ષણ છે, સ્થૂળ ચિહ્ન નથી. એ કરીને એમણે કહ્યું છે આ તો એક એવું તત્વ છે કે જેની કોઈ નિશાની અનુભવ સિવાય આપી શકાય એમ નથી. જ્ઞાનની નિશાની અનુભવ સિવાય મળી શકે એમ નથી. એટલે કે છે કે આ બધા શરીર ઇન્દ્રિય પ્રાણ મન બુદ્ધિ અને શબ્દો અને સમગ્ર પૂતગલથી ભિન્ન છે. મન વચન પૂતગલ કર્મ થકી ભિન્ન છે તુજ રૂપ રે. યશોવીજી મહારાજે આનંદ અમૃતવેલ ની સજ્જાઈ ની અંદર આ વાત મૂકી કે અકલંક અક્ષય જ્ઞાન આનંદ સ્વરૂપ રે, તું આ બધાની કઈ વાત કરે છે, બધાથી તું ભિન્ન છે. દેહ મન વચન પ્રાણ બુદ્ધિ આ બધાથી તું ભિન્ન, કર્મ જેટલો સંયોગ છે તે બધો એનાથી ભિન્ન છે. અકલંક કર્મ રહિત અને જ્ઞાન આનંદ સ્વરૂપ એવો તું છો. હવે એ વાત તો અનુભવની છે. એટલે ત્યાં કહે છે કે અધ્યાત્મ સૃષ્ટિમાં મોટામાં મોટું જો તત્વ હોય તો આત્મા છે. સર્વપ્રથમ જીવની વિચારણા ગમે તેટલી હોય, તત્વજ્ઞાન બધું આવડે ન આવડે, અભ્યાસ થાય ન થાય, ક્ષયોપશમ હોય કે ન હોય, પણ આ નિશ્ચય થાય કે શરીરથી ભિન્ન હું આત્મા છું. એટલે પહેલો નિર્ણય મુનિશ્રીએ પેલા આપણને પેલા પ્રકરણમાં જ કહ્યું કે હું આત્મા છું, દેહ નથી. દેહના બધી જ ઇન્દ્રિયોના લક્ષણો બધા હોવા છતાંય આ હું નથી, આ વિનાશી છે. શરીરને જે કઈ સ્વરૂપ જોવામાં આવે તો જન્મે છે, મરે છે, એ રોગી છે, નિરોગી થાય છે, હાનિ વૃદ્ધિ થાય છે, ઘટે છે, વધે છે, અને એનું મૃત્યુ પણ થાય છે, એ જીર્ણ શીર્ણ થાય છે, એ ક્ષીણ થાય છે. આત્મામાં વધઘટ ન થાય, એના ગુણોમાં વધઘટ ન થાય, એ તો જેવો છે એવો. અને ગમે તે પ્રકારની યોની આવી જાય, ગમે તે પ્રકારની ગતિ આવી જાય, ગમે તે પ્રકારની કાયા ધારણ કરે તો પણ એના ગુણોમાં કોઈ ફેરફાર થાય નહીં. એક આવરણ વધે એનું, માત્ર એટલું જ થાય કે બધા ગુણોને આવરણ વધે, પણ ગુણો કદાપી નષ્ટ ન થાય. જે જીવ આજે નિગોદમાં છે એ જ જીવ ભવિષ્યની અંદર સિદ્ધ પુરુષ થશે, અને એ સિદ્ધ પુરુષ થશે ત્યારે એના સિદ્ધના જ્ઞાનની અંદર અનંત જ્ઞાન જ હશે, અનંત દર્શન જ હશે, અનંત ચારિત્ર હશે, અનંત વીર્ય હશે, કઈ ઓછું નહીં હોય. પણ સાહેબ આને તો કરોડો યુગ માત્ર નિગોદમાં ગાયડા છે, ઉદગલમાં રહીને જળની જેમ ગાયડા, મૂઢ રહ્યો છે, ગમે તેટલો મૂઢ રહે. શરીર તો એક શરીર ગયું તો એ શરીરનો એકેય ગુણ પછી રહેતો નથી. મારા શરીરમાં આટલી તાકાત છે, આટલી ચાલવાની શક્તિ છે, જોવાની શક્તિ છે, ઇન્દ્રિયોની શક્તિ છે, બધી માપી લેવી, ભેગી રાખવી, અને પુનર્જન્મ થાય પછી જોવી કે કેટલી ભેગી આવી છે. અરે બીજા જન્મમાં પાછું ચાલતા શીખવું પડે. પણ સાહેબ મેરેથોન દોડની અંદર હું પહેલો નંબર, તો પણ દેહની એક પણ શક્તિ આગળ વધતી નથી. આવી પહેલી શ્રદ્ધા અને આ કૃપાળુદેવનું સૂત્ર, જે ભૂલ થાય છે સાધનાના નામે ઘણું આપણે કરીએ છીએ, પણ હું દેહાદી સ્વરૂપ નથી, દેહ સ્ત્રી પુત્ર આદિ કોઈ પણ મારા નથી, હું શુદ્ધ ચૈતન્ય અવિનાશી એવો આત્મા છું, એમ આત્મભાવના કરતા કરતા રાગ દ્વેષનો ક્ષય થાય. આત્મભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન, કેવળ જ્ઞાન અંતિમ અવસ્થા. અને આત્માની જ ખબર નથી એ અજ્ઞાનની આ બાજુની અંતિમ અવસ્થા, હું આત્મા છું એનું જ ભાન નથી. અને પેલું લોકાલોકનું અને સર્વજ્ઞેયનું ભાન છે એવું કેવળ જ્ઞાન, સર્વજ્ઞતા. આમાંથી આ એક અતિમાંથી બીજી અતિ કેમ પ્રાપ્ત થાય, આ એક અંતિમ અવસ્થામાંથી બીજી અંતિમ અવસ્થામાં કેવી રીતે જવાતું હશે? કૃપાળુ દેવે સાદો મંત્ર આપ્યો આત્મભાવના ભાવવાની. બીજી સાધના ઓછી વધતી થાય તો એની ચિંતા ઓછી થાય, પરંતુ હું આત્મા છું અસ્તિત્વની શ્રદ્ધા જાગવી જોઈએ. અને આપણને એ અસ્તિત્વની શ્રદ્ધા ક્યારે છૂટી પડે છે, ક્યારે નબળી પડે છે એ ખ્યાલમાં આવતું નથી. અને ખાસ કરીને જ્યારે દેહની પ્રતિકૂળતા ઊભી થાય, શરીરમાં અસુખ ઊભું થાય, રોગ ઊભું થાય, તે સમયે આ જીવની આત્માની શ્રદ્ધા સરી પડે છે, એને લક્ષમાં આવતું નથી. હાય હું મરી ગયો, હું વયો જઈશ, હું ચાલ્યો જઈશ, હવે શું થશે, અનેક પ્રકારની ચિંતાઓથી ઘેરાઈ જાય છે. ભલભલો જ્ઞાની હોય, ગ્રંથના ગ્રંથ જાણતો હોય, બધું જ હોય, છતાં પણ ત્યાં મૂઢપણું આવી જાય છે. માત્ર હું શરીર છું અને શરીરમાં આવેલી પ્રતિકૂળતાઓથી એને એમ થઈ જાય કે હવે શું થશે, હવે તો મારાથી આ નથી થતું, તે નથી થતું. જે નથી થતું એમાં આત્મગુણની કોઈ ઉણપ નથી આવી. એ શક્તિ જે છે, અસ્તિત્વ છે, એ ચિરકાળ છે, એ એવું જ છે. જો આ દ્રષ્ટિને ગૌણ કરીને એના ઉપર તું જરા સ્થિર થઈશ, અને સ્થિર થવાનું સાધન પણ જ્ઞાન છે, પણ જેવી જ્ઞાનની પર્યાય અજ્ઞાનમાં પરિણમે છે એટલે દ્રષ્ટિ આખી ચૈતન્યમાંથી જડમાં ચાલી જાય છે, ચેતન સત્તામાંથી પૂદગલ સત્તામાં ચાલ્યો જાય છે. એટલે પૂદગલ સત્તાની અંદર ફેરફાર થાય છે, કોઈ વસ્તુના સંયોગ વિયોગ થાય, કોઈ વસ્તુની હાનિ વૃદ્ધિ થાય, તો અનેક પૂદગલો પરિગ્રહ ભાગ્ય પલટાય અને કંઈક ને કંઈક વસ્તુમાં ફેરફાર થાય તો ત્યાં આ જીવ પોતાનું ભાન ભૂલી જાય છે. કારણ કે હજુ એને શ્રદ્ધાન સમ્યક થયું નથી. વાત ગમે એટલી કરીએ પણ જ્યાં સુધી સાચું શ્રદ્ધાન ન હોય ત્યાં સુધી આ મોહના બંધનો, જગત સાથેના, પૂદગલ સાથેના એ બંધનો હળવા થતા નથી. એક સાદો સંત નરસિંહ જેવો એમ કહે કે ઘર ભાંગ્યું તો વિચાર કરે છે કે ભલું થયું, ભાંગી જંજાળ. એને દ્વેષ નથી, એની માણેકબાઈ પ્રત્યે કોઈ દ્વેષ નથી, દુશ્મની નથી, કોઈ પણ પ્રકારનો એને એવો ભાવ નથી. પરંતુ એમ સમજે છે કે આ તો આત્માને કર્મની જંજાળ છે, આ ઋણાનું બંધને કારણે આ બધા સંતાનો, પુત્ર, પરિવાર, સ્વજન, પરિજન, સંયોગ વિયોગ, આ સંગ્રહ પરિગ્રહ, આ બધું જે છે એ હું નથી, આ મારું એનો જોગાનું જોગ છે, બધું જે છે એ બને બરોબર છે, કશો વાંધો નથી, એનો ખેદ નથી અને હોય એનો હર્ષ નથી. હર્ષ શોકાદીના પરિણામથી જે મુક્ત રહી શકે એ જ્ઞાનનું લક્ષણ છે. વસ્તુ હોય પણ એના પરિણામ જે છે હર્ષ અને શોક એનાથી મુક્ત હોય, પરિણામથી મુક્ત છે, વસ્તુથી મુક્ત નથી. તો આટલો વસ્તુનો વૈભવ ચક્રવર્તીનો હોય તો પણ ચક્રવર્તી એના ચક્રવર્તીપણાના પરિણામથી મુક્ત છે. અને આ સંયમી સાધુ છે, દિગંબર અવસ્થાનો નગ્ન છે, એની પાસે કશું જ નથી, છતાં પણ એના પરિણામથી મુક્ત છે કે હું સાંજે શું ખાઈશ, કાલે મારું શું થશે, માંદો પડીશ તો કોણ દવા કરશે, કોઈ વસ્તુ એના પરિણામથી મુક્ત છે. દેહની ક્રિયાનું જે થવું હશે, જે નિર્ધારિત હશે, એ જ અવસ્થા થશે. ગમે તેટલી સાચવણ કરી હશે પણ ક્યાંક અકસ્માત મૃત્યુ હશે, અંતરિયાળ મૃત્યુ હશે તો ત્યાં જ થવાનું છે. કોઈ ભાવ પૂછનાર, કોઈ પાણી પાનાર, કોઈ કાળજી લેનાર હાજર હશે. પૈસાની કમી નથી, પૈસા બધા એના પૈડા છે, વ્યવસ્થા બધી એમને છે, પણ મૃત્યુ અંતરિયાળ હતું. આ વાત એની સમજમાં નથી બેસતી, સમજમાં આવે છે તો શ્રદ્ધાન થતું નથી. અહીંયા બહુ સરસ વાત મૂકે છે કે આધ્યાત્મિક સાધનામાં આધારભૂત તત્વ આત્મા છે. મોટી ઇમારત હોય જબરજસ્ત, પણ એનો આધાર ફાઉન્ડેશન જ નબળો હોય તો, મોટા પુલ, મોટી ભવ્ય ઇમારતો, આ બધાની આયુષ્ય, એની જિંદગી એ સેના ઉપર નક્કી થાય? ફાઉન્ડેશન ઉપર. સેજ ધરતીકંપનો આંચકો આવ્યો તો કળડ ભૂસ થઈ જાય, સેજ હવામાનમાં ફેરફાર થયો તો કળડ ભૂસ થઈ જાય, કારણ પાયો નબળો છે. એમ અહીંયા સાધના, કેટલી બધી ઉત્કૃષ્ટ સાધનાઓ કરતા હોય છે ઘણા લોકો, તો આપણને એમ થાય કે કેટલી બધી સાધના કરે છે જીવનભર સુધી, પણ પાયો નબળો. પાયો આત્મા હું છું એ પાયો નબળો, એટલે કે છે કે સમગ્ર સાધનાનું આધારભૂત તત્વ આત્મા છે, અને ભૌતિકવાદીને સમગ્ર જીવનનું આધારભૂત તત્વ એ શરીર છે. શરીરનું ચૈતન્યમાં જન્મવું, એ ઉતરવું, એને જન્મ કહે છે વગેરે વાત મૂકી છે. અહીંયા બધી વાતે આવે છે એટલે વેદાંતની એક સરસ યુક્તિ મૂકી છે જ્ઞાનીઓએ કે આત્મા આવો હોય આવો હોય આવો હોય, આ છે આ છે આ છે. તે શબ્દ જ્ઞાનીઓ શું વાપરે છે? નેતિ નેતિ નેતિ. તો જે કઈ શબ્દથી અમે કહી શકીએ એમ ઈ નથી, ઈ નથી, ઈ નથી, એ નથી. આવો હોય જેમ મોક્ષમાળામાં પાઠ આવે કે પેલો માછીમારનો છોકરો રાજાના મહેલમાં જાય અને બધો મોટો રત્નનો વૈભવ જોઈને આવ્યો અને ઓલા પૂછે છે કે આ કોડી જેવા છે, કોડલા જેવા છે, ચીપલા જેવા છે, સંકલા જેવા છે? બોલે કે આ નથી, આ નથી, આ તો નથી, તો તું ગાંડો થઈ ગયો છે, આ સિવાય બીજું કઈ હોય ને. એમ આ જગતના જીવોને આ આત્મતત્વ કેવું અનંત ઐશ્વર્યરૂપ, અનંત આશ્ચર્યરૂપ છે જગતની અંદર. આત્માથી સૌ કોઈ જગતમાં તત્વ હોય એકાદ શ્રેષ્ઠ તો તે આત્મા છે. ચૈતન્ય આત્મા પરિપૂર્ણ અને શુદ્ધ આત્મા હશે તો એની તોલે જગતની કઈ તાકાત આવે, કઈ શક્તિ આવે? એના જ્ઞાન બાર કશું નથી, એના જાણવાર કશું નથી, એની દ્રષ્ટિ બાર કશું નથી. અને એ બધાની બધી જ અવસ્થા જાણે છે અને છતાં બધાથી પર છે. આવું તત્વ અચિંત્ય મહાત્મ્ય જેનું સ્વરૂપ છે, આવા તત્વની એને ઓળખ નથી. એટલે કે છે નેતિ નેતિ નેતિ. ઋષિઓએ અનંત કાળની તપશ્ચર્યા કરીને કહ્યું કે તમને શું દેખાણું, હવે તો આત્માનું વર્ણન કરો. 1000 વર્ષનું તપ પૂરું થયું, 60000 વર્ષનું તપ પૂરું થયું, એને પણ એમ કીધું કે નેતિ અમને ખબર નથી. જે છે એ અમે અનુભવી શકીએ છીએ, અનુભવ ગોચર નથી. દ્રશ્ય હોય તો ઇન્દ્રિયની પકડમાં આવે, પણ આ તો અદ્રશ્ય છે, અતિન્દ્રિય છે, એ વાત મૂકી છે. અને શાસ્ત્રમાં આ બધા જીવ અજીવ 9 તત્વો મૂક્યા. આખું જગત જૈન દર્શનની મહત્તા તો જોઈએ. આ 9 તત્વો સમજમાં આવે એટલે સમગ્ર સૃષ્ટિ બ્રહ્માંડ આખું સમજમાં આવે. જીવ અજીવ આ 2 તત્વો જગતની અંદર 6 દ્રવ્યો છે, એની અંદર 1 જ દ્રવ્ય જીવ છે, બાકીના 5 અજીવ છે. તો અજીવની અંદર પણ રૂપી તો 1 જ છે, પુદ્ગલ. હવે એનો કંઈક સંયોગ થયો, એના પ્રત્યેનો ભાવ થયો. ભાવ કોને થાય? જીવને થાય કે જડને થાય? જીવને. એટલે જીવને ભાવ થયો પુદ્ગલ સાથેનો, શુભ કે અશુભ, પુણ્ય કે પરિણામ બંધ. આ જેવો ભાવ થયો મારાપણાનો, મમત્વનો, મોહનો, આસક્તિનો, ગમાનો, અણગમાનો, પ્રીતિનો, અપ્રીતિનો, ઈચ્છાનો, અનિચ્છાનો, જે કંઈ ભાવ થયો કોઈ પણ પદાર્થ પ્રત્યે, એટલે પહેલું પરિણામ એનું થયું મોહ. સૂક્ષ્મ રૂપે આવ્યો રાગ, બીજા શબ્દમાં શું રાગ થયો? પદાર્થ જોયો એના પ્રત્યે રાગ થયો. પરિણામ તો કે જે બંધ. બંધ કોની સાથે થયો? પુદ્ગલ સાથે. કોનો બંધ થયો? બસ જીવનો પુદ્ગલ સાથે બંધ થવું, એનું નામ સંસાર. આ આખો સંસાર આપણો શું છે? પુદ્ગલ સાથેનો બંધ છે. આ છૂટી જાય તો સિદ્ધ પુરુષમાં આપણામાં શું ફેર? તો કે એને બંધ એકઈ સાથે નથી, પણ સંસાર નથી તો એ બ્રહ્મ આ 14 રાજલોકમાં જ બેઠા છે ને કે બહાર ગયા છે? મુક્ત આત્માઓનું સ્થાન ક્યાં છે? તો કે અહીંયા જ છે, બધા જ દ્રવ્યોની વચ્ચે છે, છતાં પણ એને ક્યાંય બંધ પરિણામ નથી. સંવર આની પ્રક્રિયા આપી કે સંવર એટલે પેલા તારા આવા આશ્રવ ભાવને, રાગ ભાવ, મમત્વ ભાવ, આસક્તિનો ભાવ, મૂર્છા ભાવ, એને રોકવા, એને રોકવા કે પર છે, હું એનાથી ભિન્ન છું. સમજણથી, જ્ઞાનથી રોકાય. પછી નિર્જરા, પૂર્વે અજ્ઞાન થઈ ગયું છે એનું શું કરવું? તો કે એને હવે ઈચ્છાપૂર્વક, તપપૂર્વક, પુરુષાર્થપૂર્વક એને કાઢી નાખવા. થઈ શકે છે નિર્જરા, પરિણામ મોક્ષ. હવે જીવથી શરૂઆત કરી, જીવનો સ્વભાવ, જીવ છે મોક્ષ સ્વરૂપ, આ વચ્ચેની ગરબડ. જીવ અને મોક્ષ એ બંને એક જ છે. જીવ જુદો છે અને મોક્ષ જુદો છે? જીવ એ જ મોક્ષ છે. અને મોક્ષ છે એ જ જીવ સ્વરૂપ છે. જીવ ન હોય તો મોક્ષ કોનો, જડ છે મોક્ષ. પણ વચ્ચેના ગરબડ કઈ, આ સાત તત્વો વચમાં આવ્યા, અને સાત તત્વોમાં, સાતેય તત્વોમાં કોની ભૂલ હતી? આખું તત્વજ્ઞાન, આખો કર્મવાદ, આખો સર્જનવાદ બ્રહ્માંડનો, આ નવ તત્વની સૂક્ષ્મ સમજ જરા વિચારણાથી કરે તો એને બધું સમજાય. બંધાય છે કેમ એ પણ ખબર પડે, છૂટાય કેમ એ પણ ખબર પડે, કઈ ભૂલથી બંધાયો અને કયા પુરુષાર્થથી એ છૂટી શકે છે, આ બંને વાત નવ તત્વની અંદર આવી ગઈ. જરા વિસ્તારથી વિચારવામાં આવે તો એની અંદર એને આ પોતાનું સ્વરૂપ કે ભાઈ જીવ છે એ મોક્ષ સ્વરૂપ જ છે. કૃપાળુ દેવે તો સરસ મજાની આકૃતિમાં બતાવી દીધું, મોક્ષ માળાના પાઠમાં છે, જેને વાંચી હશે એને ખબર હશે કેવી છે આકૃતિ. વર્તુળમાં આ જીવ અજીવ બધું લખ્યું છે, પછી શું કર્યું છે આકૃતિમાં? જીવ વચ્ચે લીટો છે, અજીવ વચ્ચે લીટો છે, પુણ્ય વચ્ચે લીટો, પાપ વચ્ચે લીટો છે, બંધ વચ્ચે લીટો છે, સંવર નિર્જરમાં લીટો છે. મોક્ષ આવ્યો ને જીવ આવ્યો તો વચ્ચે, અને કોક એવો સમજો કે કૃપાળુ દેવની ભૂલ થઈ છે અથવા પ્રિન્ટિંગ મિસ્ટેક થઈ છે એટલે એને લીટો તાણ્યો, છાપમાં વાળાએ ભૂલ કરી છે, કોક એવી પ્રૂફ રીડિંગ બરોબર થયું નથી એને લીટો તાણ્યો. મોક્ષ માળા વાંચે એ બીજો, સમજવું ન હોય કાંઈ, અને આવું બધું પાછું આવા કહેવાતા આપણા તીર્થધામમાં આ બધી અવસ્થા છે અજ્ઞાનની. કૃપાળુ દેવ કે છે તું છો મોક્ષ સ્વરૂપ, તું છો મોક્ષ સ્વરૂપ. એક આ તત્વ સમજાઈ જાય તો કે શાસ્ત્રોમાં જીવ અજીવ આ બધી વાત છે એમાં જો આત્માને કાઢી લ્યો તો રહીએ શું? જીવને કાઢી લ્યો તો બંધ મોક્ષને ક્યાં ગોતવા જવા, સંવર નિર્જરાને ક્યાં લેવા જવા? જો માત્ર જીવ જ નથી તો ક્યાં રહ્યો? એટલે સરસ થયું એટલે વાર્તાલાપ બહુ હાસ્યાસ્પદ મૂક્યો મુનિશ્રીએ, કે બધાને એમ થયું કે અમારા થકી જ ચાલે છે. પછી જ્ઞાનીઓ કીધું કેમ કરીએ, એક એક જાઓ, તમારા વિના જો ચાલતું હોય તો મતલબ એ થયો કે તમારી કોઈ જરૂરત નથી. જેના વિના ન ચાલે તે સમજવું કે એની ઉપયોગીતા છે. તો ક્રમ ગોઠવો, અને ક્રમ ગોઠવો તો શું થયું? આ તો બધું આંખ કાનનું બધું મૂક્યું, આપણું અત્યારે મેડિકલ સાયન્સ કેટલું બધું પ્રગતિમાં છે, કેટલું છે જ્ઞાન. અરે કે છે તારે જે બદલવું એ બદલી નાખ્યું, તારા સ્પેર પાર્ટસ આખા આખા સ્પેર પાર્ટસ બદલી નાખીએ, બદલાય ને, આંખ બદલીને લેન્સ મુકાય, કાન બદલીને એનું શ્રવણ યંત્ર મુકાય, હાર્ટમાં સ્પેસ મુકાય, કિડની બદલાવી હોય તો બદલાવાય, લીવર બદલાવવું હોય તો બદલાવાય, જે કઈ તારે આખું લોહી બદલવું હોય તો બરાબર છે ને, આખું લોહી બદલી નાખે. જીવનનું પ્રાણ તત્વ વાઇટામિક લિક્વિડ એ કઈ વાંધો ને, ઉભા રહ્યો જરાક પકડી રાખો, આમ અહીંથી જાતું જાય ને બીજું આવતું જાય. અરે કયા લોહીથી જન્મ હતો એ ખબર પડે નહીં, બધું જ થઈ શકે છે. એનો મતલબ કે આ ખોખું છે કે બીજું કઈ, આ બારદાન છે કે બીજું કઈ. હવે આપણે એમ કે તમે આત્મા બદલી દો, મારો દીકરો છે ને સાહેબ બહુ પાપીઓ છે, દુરાચારી છે, હું તમને એક સજ્જનનો લાવી દઉં આત્મા, એક સાધુનું ખૂન કરો, આપણે જે કંઈ એની સજા થશે ભોગવી લઈશું, પણ એનો આત્મા છે ને મારા દીકરામાં મૂકી દો, અમે સુખી થાય થઈ શકશે. ચૈતન્ય બદલી શકાશે? આત્માને કાઢી લે તો સૂર્ય પાછળ, તો કે કઈ નહીં રહે. આ આત્માનો ઇનકાર કરવો એ ભૌતિકવાદીનું સૂત્ર છે, અને આત્માને કારણે આ બધું છે એ અધ્યાત્મવાદી. શું કહ્યું? ચૈતન્ય બદલાતું નથી ને, બસ આ એટલું ધ્યાન રાખો લગણો છે, એ ટ્રાન્સપ્લાન્ટ નથી થતું, એનું રૂપાંતરણ થઈ શકે. જ્ઞાની એ કીધું ડોક્ટર પાસે જવાની જરૂર નથી, તું ધર્મગુરુ પાસે જા, તારો દીકરો પાપી છે, દુરાચારી છે, અનેક રીતે તને એમ લાગે છે કે આ શું હશે, એમાં રૂપાંતરણ શક્ય છે, એ ચૈતન્ય છે, એ ગુણનો ભંડાર છે, અનંત ગુણનો એ ભંડાર છે, અનંત શક્તિઓનો એ ભંડાર છે, એને ખબર નથી, પણ એ જો આવશે જ્ઞાનીના શરણે, એના સંગમાં, સત્સંગમાં, સત્સમાગમમાં, તો એમાં એનું રૂપાંતરણ થશે, એના એ ચૈતન્ય વાલિયામાંથી વાલ્મીકી કરી દઈશું અમે, જીવમાંથી શિવ કરી દઈશું, નરમાંથી નારાયણ કરી દઈશું, પુરુષમાંથી પુરુષોત્તમ બનાવી દેશું, આત્મામાંથી પરમાત્મા થઈ જશે. ચૈતન્ય બદલાયું નથી, રૂપાંતર થયું છે. ધર્મ એ રૂપાંતરણની ક્રિયા છે. ખ્યાલ આવે છે? હવે આપણે દીકરાઓનું નથી કરવું, આપણું કરવું છે. કેમ કે વાત મજા આવે દીકરાઓને કહીને કોઈ બીજાનું, આ એ બધા પાપ્યા, બધા આવાજ છે, બધા આવાજ છે, એ સાંભળવામાં પણ જરા મજા આવે. પણ જ્ઞાનીઓ એની ચિંતા નથી કરતા સ્વજનોની, કેમ કે સૌનું ભાગ્ય સૌની સાથે, એની ચિંતા શા માટે, તું શું કામ લઈને માંડો છું? પણ આને તો ચિંતા કોની છે? પરની જ છે. એને કલ્યાણ કોનું કરવું છે? પરનું. રૂપાંતર કોનું કરવું છે? પરનું. એ જયારે જાય ત્યારે એના રુદ્રણા સેના માટે હોય? પોતાના નહીં, સંયોગના. કે સાહેબ આને કઈ સમજાવો ને, બોલો. પણ તું સમજ ને બાપા, આખો દાખલો બેસી જશે, અટપટો હશે તો. પણ એને પોતાનો સમજવાને બદલે જો સાહેબ આટલું થોડુંક થઈ જાય ને તો બહુ સારું, હું લઈ આવીશ તમારી પાસે, તમે જરાક આમ બહુ ડાયો છે, ઇન્ટેલિજન્ટ છે, બહુ આમ છે તેમ છે, પણ જરાક આમ છે ભાઈ, એ બધાની જરૂર નથી, તું સમજી જા તો બધું ફેર થઈ જશે, જીવને નથી ગમતું. અહીંયા કે છે ઉત્તરાધ્યાયન સૂત્રની વાત મૂકે છે, એ તો કે છે કે આ તમે જ્ઞાનીઓની વાત સાંભળો, માં આપણી મોજ મજા લૂંટી લેશે, આ જીવવું છે એમાં કંઈ જીવાશે નહીં, આટલા વરે માંડ કંઈક કમાતા ધમાતા થયા છે, થોડીક આવક વધી છે, દીકરાઓ કમાય છે, અને હવે આપણે ખાવા પીવાના દિવસો આવ્યા છે, અને તમે સત્સંગને રવાડે કે ચેડા, તમને આવું ડાપણ કરવાનું કોણે કીધું? હે તો કે છે આ ભૌતિકવાદનું કામ ધર્મને ખસેડવાનો છે. એ કે છે કે તમે ધર્મમાં નહીં જાઓ, તમારે જોઈ બોલો ક્યાં ફરવા જવું છે, કઈ જગ્યાએ જવું છે, આમ બધી વ્યવસ્થા કરશું તમારી, તમારા સત્સંગ સિવાય. એટલે અહીંયા વાત કરે છે બહુ સરસ. અને અહીંયા હવે આપણે કહે છે આ આધ્યાત્મિકવાદી જે છે એની વાત આગળ વિચારણા કરીએ. આગળ વાત મુકુંદભાઈ,
હજી આપણે આધ્યાત્મિકવાદી બોલીએ છીએ, આત્મા છે કે નિત્ય છે, તે કર્મનો કર્તા છે, આ બધી વાતો ખરી, સતપથ ખરા, નીતિશાસ્ત્ર પણ ખરું, પણ આ આપણા રૂપાળા શરીરમાં જો કંઈ થાય તો આપણે ફફડાટતા, શરીર આપણું કેન્દ્ર છે. રૂપાળુ દેવે એક અદ્ભુત શબ્દ આપ્યો, દેહાધ્યાસ. તે શબ્દ સામાન્ય નથી, દેહની સાથે અનાદિકાળથી રહેવાથી હું દેહ છું એ પ્રકારની પ્રગાઢ બુદ્ધિ દેહાધ્યાસ. જે શરીરમાં આપણે ગયા તે શરીર એ હું છું એ વાતને અનાદિકાળથી ખૂટી અને હું આત્મા છું એ વાત તો આ જીવનમાં ભૂલી શકે કોઈ સાધુ સંત પાસે જઈએ તો સાંભળવા મળે. શિકારની અવસ્થા તો પછી હતા, શરીર સાથે તાદાત્મ્ય બુદ્ધિ થઈ છે હું દેહ છું એ પ્રકારની માન્યતા સમજ બુદ્ધિ દ્રઢ થઈ ગઈ છે. એટલા માટે જૈન દર્શનમાં કહ્યું છે કે હું આત્મા નથી અને ભેદ એ જ હું છું એ પ્રકારનો સ્વીકાર માન્યતા, તેનું નામ મિથ્યાત્વ. મિથ્યાત્વ બે કામ કરે છે, જે પોતે નથી તેને પોતે છે એમ સ્વીકારે છે, અને જે પોતે છે તે પોતે નથી તેમ સ્વીકારે છે. શરીર જો પોતે નથી પણ શરીર પોતે છે તેમ સ્વીકારે તો સ્વીકારે નહીં, પોતે આત્મા છે છતાં તે આત્મા હું નથી તેમ પોતે સ્વીકારે, આવો જે સ્વીકાર એને મિથ્યાત્વ કહે છે, દેહાધ્યાસ કહે છે. ભૌતિકવાદીના પાયામાં શરીર છે, શરીરને આહાર જોઈએ, શરીરને નિંદ્રા જોઈએ, શરીર છે માટે ભૌતિક સાધનો, ભોગ ઉપભોગ સંપત્તિ અને સત્તા પણ જોઈએ. શરીરને ભોગ જોઈએ, તેને ભોગ વગર ચાલતું નથી. ભોગ એટલે પાંચ ઇન્દ્રિયના શબ્દ, રૂપ, રસ, ગંધ, સ્પર્શ, વિષયો. ભૌતિકવાદીએ આત્માનો અસ્વીકાર કર્યો અને પુણ્ય પાપ આદિ તત્વનો અસ્વીકાર કર્યો. શરીર પોતે છે તેથી શરીરને કંઈ આપો, ભોગવો, માણો. રાત્રે 12 વાગે ખાવાની ઈચ્છા થાય, ઘરમાં ન મળે તો તે લારી શોધવા નીકળે. મોહમ્મદ બેગડો જે પલંગમાં સૂતો હોય તેની બંને બાજુએ આ તરફ મીઠાઈના થાળને પેલી તરફ મીઠાઈના થાળ મૂક્યા હોય, ઊંઘમાંથી ઉઠે ને જે તરફ હાથ જાય ત્યાંથી મુઠ્ઠી ભરીને મોઢામાં મૂકે, એણે એમ જ માન્યું કે હું શરીર છું ને તેના માટે ભોગ જોઈએ.
બાજુમાં
ભોગો માટે અર્થોપાર્જન કરવું પડે, પૈસાની સીધી કિંમત નથી. પૈસો એને જોઈએ છે કે જેને ભોગ જોઈએ છે. પૈસો એ પદાર્થો મેળવવાનું વિનિમયનું સાધન છે. આજનું ચલણ કરન્સી નોટો છે, સોનું છે, ચાંદી છે, હીરા છે, મોતી છે. પણ જો આવતીકાલે એની જાહેરાત થાય કે માટીનો ઢેખડો છે તો તેની કિંમત 100 રૂપિયા છે, તો મુંબઈના રસ્તા ઉપર ક્યાંય ઢેડાવા દેખાડા જોવા નહીં મળે, કારણ કે તેનું મૂલ્ય ગયું. પૈસાને જે મૂલ્ય મળે છે તે ભોગની સામગ્રી મેળવવા માટે મળે છે, અને મૂલ્ય જ્યારે મળ્યું ત્યારે એની હાવ ગમે તેમ કરીને સંગ્રહ કરો. માત્ર પૈસો જોઈએ છે તેમ નહીં પણ સંગ્રહ પણ જોઈએ. સંગ્રહની વૃત્તિ એવી છે કે કવિ દલપતરામે કહ્યું છે કે માખીઓએ મધ કીધું, ન ખાધું ન ખાવા દીધું, લૂંટારાઓએ લૂંટી લીધું રે. શરીર માટે ભોગ, ભોગ માટે વિષયોના સાધનો, વિષયોના સાધનો માટે અક્રાંતિયા વૃત્તિ, અને તેને માટે અસંયમ અને અસંતોષ. અસંતોષ હોય તો હજુ થોડો વધારે એમ થાય, અને એ મેળવવા જતા નીતિ, સદાચાર, સંયમ, ચારિત્ર, તપ નહીં રહે, પરોપકાર નહીં રહે. બધાય માનવીય મૂલ્યો અને બધાય આધ્યાત્મિક મૂલ્યો ખતમ થઈ જાય. 3 અબજ માણસોમાંથી આ પ્રકારનું જીવન જીવનારા મોટાભાગના માણસો છે. નાનકડો આંગળીના વેઢે ગણી શકાય તેટલો ભાગ ધર્મ તરફ, તત્વજ્ઞાન તરફ વળેલો જોવા મળે છે.
જે લોકો પોતાને ધાર્મિક અને આધ્યાત્મિક માને છે, જે લોકો આત્મતત્વનો સ્વીકાર કરે છે, તેઓ પણ બે મહત્વની અને મોટી ભૂલો કરે છે. તે બે ભૂલોનું વર્ણન આત્મસિદ્ધિની 3-5 નંબરની ગાથાઓમાં કર્યું છે. આ 3 ગાથાઓ અસાધારણ છે. જ્ઞાની પુરુષો કહે છે કે મોક્ષ પ્રાપ્તિના 2 સાધનો છે, જ્ઞાન ક્રિયાભ્યમ મોક્ષ. એક જ્ઞાન અને બીજી ક્રિયા. એકલા જ્ઞાન વડે કે એકલી ક્રિયા વડે મોક્ષ પ્રાપ્તિ નહીં થાય. બંને સાથે જોઈએ, 2 આંખ જોઈએ, 2 હાથ જોઈએ અને 2 પગ જોઈએ, એમ જ્ઞાન અને ક્રિયા બંને જોઈએ. આધ્યાત્મિક સાધના કરનાર વર્ગમાં એક જ્ઞાનની ભૂલ અને એક ક્રિયાની ભૂલ થતી હોય છે. તેથી અહીં એક શબ્દ વાપર્યો શુષ્ક જ્ઞાન અને બીજો શબ્દ વાપર્યો ક્રિયાજળ.
અહીંયા આ બધી આગળની ભૂમિકાની વાત કર્યા પછી સાધના માર્ગમાં જે થતી ભૂલ છે, એક ભૌતિકવાદ અને એક અધ્યાત્મવાદ, આ પહેલી તો 2 પ્રકારની પ્રવાહ છે. વિચારોના પ્રવાહ, દ્રષ્ટિકોણોના પ્રવાહ, એ 2 તો મુખ્ય છે. જેના ઉપર વર્ગનું વર્ગીકરણ કરીએ તો મહદ અંશે 98% ભાગ એ ભૌતિકવાદમાં, ભોગવાદમાં કે હું શરીર છું અને એ જ મારું સમસ્ત જીવન છે, સર્વસ્વ છે, આ વિચાર કરનાર. અને જેને ભોગ જોઈએ છે, શરીર છે એને ભોગ જોઈએ છે, ભોગ જોઈએ છે એને પૈસો જોઈએ છે, પૈસો કમાવો છે એટલે એને માટે કોઈ ધર્મ નીતિ જેવી કોઈ ચીજ રહેતી નથી. એનું એકમાત્ર કારણ કે એની મૂળભૂત ધારણા છે, એ ધારણા એ છે કે હું શરીર છું. બીજો એક વર્ગ એવો છે, બહુ થોડો છે, જે કહે છે કે હું શરીર નથી પણ આત્મા છું. આત્મા છું એ વર્ગને એનો અતિન્દ્રિય વિષયનો સ્પર્શ અનુભવથી થાય, સત્સંગથી થાય, સત્પુરુષના સમાગમથી થાય, વિચારણાથી થાય, અને એ રૂપાંતરથી થઈ શકે એવી એને શ્રદ્ધા જન્મે છે. તો એ વર્ગ છે, એ વર્ગમાં સદાચાર, સંયમ, ચારિત્ર વગેરે બધું જોવા મળે છે. તો મોટાભાગના લોકો હવે પોતાને જે આત્મતત્વનો વિચાર કરે છે એની ભૂલની વાત થાય છે. ભૌતિકવાદીઓની ભૂલની હવે કાંઈ આપણે વાત કરતા નથી, એ વાત ભૂલી જવાની. જે દેહ એ જ હું માનું છું એની ભૂલ સામે જોવાનો કાંઈ અર્થ નથી, કારણ કે એને તો મૂળમાં જ ભૂલ છે. એટલે એની જે કંઈ થાય ભૂલની પરંપરા જ છે. પછી આપણે કંઈ કામ કરે છે તેમ કરે છે, પણ હવે જે માને જ છે કે આ જન્મ મળ્યો છે અને ભોગવી લેવું છે, એની ભૂલ શું કાઢવા બેઠો? જેને ભોગ જોઈએ છે એને પૈસો જોઈએ છે, જેને પૈસો જોઈએ છે તો પૈસો ગમે તેથી લેવો, પણ તું કાળા નાણાંના અને ધોળા નાણાંના ભેદ યા ક્યાં કરશ? અમારે શું જોઈએ છે? પૈસો. તો એનો રંગ હોય કંઈ પૈસાનો? આખી વાત ત્યાં તો ભૂલી જાય છે, વાત પૂરી થાય છે ત્યાં. હવે કૃપાળુદેવ કહે છે કે અમારે જે કહેવું છે કે સાધના માર્ગમાં ભૂલ થાય છે એ કોની થાય છે? કહેવાતા અધ્યાત્મ. એટલે પોતે માને છે કે હું આત્મા છું, અતિન્દ્રિય સૃષ્ટિનું સ્વરૂપ એ મારું સ્વરૂપ છે, આ જગત જે છે એ જગત આખું મિથ્યા છે, અને હવે એને મુક્તિનો માર્ગ લેવો છે કે આ અવસ્થા છે એ બંધ અવસ્થા છે, કોઈ કારણથી આને જગત સાથે બંધ અવસ્થા વર્તે છે, અને બંધ અવસ્થા વર્તે છે ત્યાં સુધી એનું ભવનું ચક્ર ચાલુ છે, એનું જન્મ મરણનું પરિભ્રમણ ચાલુ છે, એનું ગતિ આ ગતિનું આવાગમન ચાલુ છે, એની સુખ દુઃખની પરંપરા ચાલુ છે. આ એને બરોબર ખ્યાલ આવી ગયો કે આ મૂળ કારણ એ છે કે એની અંદર મેં મારા જીવન વિશેની જે શ્રદ્ધા છે કે હું આત્મા છું, તો એને બંધ છે. આ બંધ દશાની મુક્તિ, આ ટળી શકે બંધ દશા? તો ટળી શકે. તો ટળી શકવામાં નક્કી કરે છે કે આપણે જ્ઞાનથી ટાળશું અને કોઈ કે આપણે ક્રિયાથી ટાળશું. હવે આ ભૂલ જે કંઈ થાય છે એ કોની ભૂલ છે? સાધનામાં કહેવાતા સાધકોની. હવે વાત આખી ક્યાં આવીને ઉભી રહી છે? સાધકો. સાધકોની અંદર શું ભૂલ થાય છે? તો કે છે એક ભૂલ જ્ઞાનની અને એક ભૂલ ક્રિયાની. જ્ઞાની કે છે જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ હો, એટલે એકલા જ્ઞાન કે એકલી ક્રિયાથી મોક્ષ પ્રાપ્ત થાય નહીં, પણ બંને સાથે જોઈ છે. અને એની બદલે અહીંયા એકાંત આવ્યો છે. કોઈ એકલા જ્ઞાનને પકડી લેવું અને કોઈએ એકલી ક્રિયાને પકડી લીધી. એકલા જ્ઞાનને પકડી લેનારને પરમ કૃપાળુદેવે શબ્દ વાપરો શુષ્ક જ્ઞાની, અને એકલી ક્રિયામાં રત જે થયા એમને માટે શબ્દ વાપરો ક્રિયાજળ. આ મૂળ ભૂલ બે સાધનાની શરૂ થઈ. એટલે આત્મસિદ્ધિમાં જે ભૂલ બતાવી છે એ આસ્તિક નાસ્તિકની ભૂલ નથી બતાવી, એ સંસારની અંદર રહેલા સાધકોની ભૂલ બતાવી છે. કે મોક્ષ માર્ગમાં તીર્થંકર પરમાત્માના વિયોગમાં અને આ કાળના પ્રભાવના કારણે આ અધ્યાત્મની પરંપરાની અંદર એક જબરજસ્ત બે ભૂલ ઉત્પન્ન થઈ ગઈ છે. એકાંતવાદ પકડાઈ ગયો છે, વસ્તુની સમજ છૂટી ગઈ છે. આ પ્રત્યે આ જ્ઞાની ધ્યાન દોરવામાં બે શબ્દો વાપરે છે, શુષ્ક જ્ઞાન અને ક્રિયાજળ. એ બંને શબ્દો ભૌતિકવાદી માટે નથી. હું દેહ છું ભોગવાદી છું એના માટે નથી. કેના માટે છે? હું આત્મા છું અને મારે મુક્તિ જોઈએ છે એને માટે છે. એટલે આખી આત્મસિદ્ધિ વિચારવા આત્માર્થી. જો તું આત્માર્થી નથી અને દેહાર્થી છો તો તને વિચારવા માટે અમારે કંઈ કહેવું? કેમ કે કંઈ કહેવાનું જ નથી. એકવાર આત્માનો અસ્વીકાર કર્યો એટલે અમારી વાત તો બધી નીકળી ગઈ. શું તમે ધર્મની વાત કરો છો? ધર્મ નીતિ આ બધું કર્મ પુણ્ય પાપ શુભ અશુભ આ બધી શેની વાત તમે કરો છો? આત્મા જ નથી તો ઉર્ધ્વમૂળ કુતો શાખા, ગીતામાં કહ્યું છે. મૂળ નથી તો શાખા ક્યાંથી? તો વાત જે છે પકડાય. હવે ત્રીજી ગાથા જે છે એમાં જે સાધનાની બે ભૂલ કીધી છે એ ભૂલનું કેન્દ્ર કોણ? આત્માર્થી. જે માને છે આત્મા છે આની વાત કરી છે. આ સૂક્ષ્મતા પણ હજી નથી પકડાતી ઘણી વાર. એટલે બીજી ગાથામાં સ્પષ્ટ કહ્યું છે કે વિચારવા આત્માર્થીને ભાખ્યો અત્ર અગોપ્ય. અમે જે મોક્ષમાર્ગ કહીએ છીએ એ આત્માર્થી માટે છે. અમે જગતના જીવોને ભૌતિકવાદી માટે ભોગવાદી માટે, આ જગત પશ્ચિમનું જગત ભોગવાદી છે એને માટે અમારો આત્મસિદ્ધનો ઉપદેશ છે જ નહીં. પછી એને બેસાડીને તમે કયો કામ બળતું? તો એના માટે નથી. તો આ વાત હવે બરાબર આપણે જોઈશું. એ ગાથામાં કે છે આગળ
કોઈ ક્રિયા જડ થઈ રહ્યા શુષ્ક જ્ઞાનમાં કોઈ માને માર્ગ મોક્ષનો પરણા ઉપજે જોઈ. પરમ કૃપાળુ દેવ કહે છે કે અમે જગતને જોઈએ છીએ તેમાં અમને બે પાત્રો જોવા મળ્યા, કોઈ ક્રિયાજટ બન્યા છે અને કોઈ શુષ્ક જ્ઞાની બન્યા છે. ક્રિયા કરે છે પણ તેમાં જડતા છે, જ્ઞાન છે પણ શુષ્કતા છે. નદી હોય પણ તેમાં નીર ન હોય તો નદી શોભે નહીં, રાત હોય પણ ચંદ્રમા ન હોય તો રાત શોભે નહીં. તેમ જ્ઞાન હોય અને વૈરાગ્ય ન હોય તો જ્ઞાન હોય ને તપ ત્યાગ ન હોય, જ્ઞાન હોય ને સત્કર્મ સત્ક્રિયા ન હોય, જ્ઞાન હોય ને ભક્તિ ન હોય, જ્ઞાન હોય ને ધ્યાન ન હોય તો જ્ઞાન શોભે નહીં. એ શુષ્ક જ્ઞાન લુકું જ્ઞાન. જ્ઞાન શોભે છે વૈરાગ્યથી, જ્ઞાન શોભે છે તપ ત્યાગથી, જ્ઞાન શોભે છે સત્કર્મથી, જ્ઞાન શોભે છે ભક્તિથી, જ્ઞાન શોભે છે ધ્યાનથી. એ જ્ઞાન આનાથી રસમય બને છે. મોટા ભાગે તત્વજ્ઞાનીઓની વાત તો ગંભીર મોઢા કરીને ચાલતી હોય છે, એમના મોં પર હાસ્ય જોવા ન મળે. અરે બ્રહ્મની વાતો કરો છો, બ્રહ્મ તો આનંદમય છે, તે શોકમય વિષાદમય નથી. આત્માની વાત કરો તો આનંદ તો આવે ને, મસ્તી તો આવે ને, કુમારીને મજા તો આવે ને, રસ તો આવે ને. જે જ્ઞાનમાં રસ નથી તે જ્ઞાન કશું કામ ન કરી શકે. શુષ્ક જ્ઞાન અસરકારક ન બને. સમયસામાં કુંકુંદાચાર્યજી કહે છે કે જે તલવાર કાપી ન શકે તે તલવારને કરવી છે શું? તેમ જે જ્ઞાનમાં સામર્થ્ય નથી, જે જ્ઞાન જીવંત અવસ્થામાં કામ ન આવે તે જ્ઞાનને કરવાનું શું? આજે તો થોડું જ્ઞાન પ્રાપ્ત થયું હોય તો અહંકાર પોષ્યા કરે. અમને આત્મસિદ્ધિ કંટસ્થ છે, હેં અપૂર્વ અવસર મોઢે છે. જ્ઞાનાસાર અને આધ્યાત્મસાર પણ કંટસ્થ છે. કૃપાળુદેવ કહે છે કે આ તે વાત કરી પૂરી થઈ ગઈ ને, તો અમારી વાત લક્ષમાં લે. હોય પૂર્વ ભણેલ નવ જીવ પણ જીવને જાણ્યો નહીં તો સર્વ તે અજ્ઞાન ભાગ્યું સાક્ષી છે આગમ અહીં.
બસ આપો પછી.
તારું જ્ઞાન તો ખોબા જેટલું છે પણ નવ પૂર્વનું જ્ઞાન પ્રાપ્ત થયું હોય તો પણ તેની ગણતરી અજ્ઞાનીમાં છે. નવ પૂર્વનો અભ્યાસી પણ અજ્ઞાનીના ખાનામાં ગયો કઈ કારણ? શુષ્ક જ્ઞાન છે માટે અખાએ તો વાત ઠીક નથી કરી, પણ કહ્યું છે કે ગ્રંથ ગરબડ કરી વાત ન કરી દેવી, વાત ન કરી કરી. એ ખંખેરીને ઉભો થઈ ગયો. એક વાત તો રહી ગઈ, જ્ઞાન ખરું પણ જે જ્ઞાન તપ વગરનું છે, જે જ્ઞાન ત્યાગ વગરનું છે, જે જ્ઞાન વૈરાગ્ય વગરનું છે, પ્રેમ વગરનું છે, સમજણ વગરનું છે, જે જ્ઞાન ભક્તિ વગરનું છે, જે જ્ઞાન ધ્યાન વગરનું છે, તે શુષ્ક જ્ઞાન. શેરડીમાંથી રસ કાઢ્યા પછી તેના કૂચાનો મોટો ઢગલો પડ્યો હોય અને કોઈ આવીને કહે બાપુ તમે લઈ જાઓ, તો બાપુ કહે છે કે રાખ તારી પાસે, મારે આ કૂચાને શું કરવા, એમાંથી રસ્તો નીકળી ગયો છે. તેમજ જ્ઞાનમાંથી અધ્યાત્મનો રસ નીકળી ગયો છે, તે જ્ઞાન કૂચા જેવું છે. જથ્થો જેટલો છે તે મહત્વનું નથી, પણ ક્વોલિટી કેવી છે તે મહત્વની છે. એક ભાઈ કહેતા હતા કે આખો મોટો વાટકો ભરીને ચા પીવા આપે છે, પણ તે તો રેલવેની ચા. આખો વાટકો ભરીને આપો તો પણ શું કામનો, પરંતુ અડધી રકાબી એકલા દૂધની સારી ઇલાયચી નાખેલી સુગંધવાળી કડક મીઠી ચા આપે તો તે ક્વોલિટી ગણાય કહેવાય. ક્વોલિટી મેઇન્ટેન કરો, ક્વોલિટીની જરૂર નથી, ક્વોન્ટિટીની જરૂર નથી, ક્વોલિટીની જરૂર છે. જે જ્ઞાન તમને બચાવે, જે જ્ઞાન તમને રોકે એ ક્વોલિટી, જે જ્ઞાન તમને ક્રોધ કરતા રોકી શકતું નથી, જે જ્ઞાન તમને અહંકાર કરતા રોકી શકતું નથી, જે જ્ઞાન તમને માયા કરતા રોકી શકતું નથી, જે જ્ઞાન તમને લોભ કે ઈર્ષ્યા કરતા રોકી શકતું નથી, જે જ્ઞાન તમને કામવાસના કે અસંયમમાં જતા રોકી શકતું નથી, એ જ્ઞાન ગમે તેટલું હોય પણ તેને પરમ કૃપાળુ દેવ શુષ્ક જ્ઞાન કે અજ્ઞાન કહે છે. અમને તો એમાં સામર્થ્ય છે કે હું સક્રિય જ્ઞાન જોઈએ.
બસ શું વાત મૂકી, જ્ઞાન એટલે જ્ઞાનનું પરિણામ શું આવે? એટલે અહીંયા કહ્યું કે તમે, અમે કહીએ છીએ હવે બે પાત્રો જગતમાં અમને જોવા મળ્યા, એક બધા છે શુષ્ક જ્ઞાની અને બીજા ક્રિયાજળ. અત્યારે વાત શેની ચાલે છે? શુષ્ક જ્ઞાની. શુષ્ક જ્ઞાની કેને કહ્યા? કે જેને જ્ઞાન છે પણ એના પરિણામ સ્વરૂપ નથી ત્યાગ, નથી વૈરાગ્ય, નથી સમતા, નથી સંયમ, કશું જ નથી. જ્ઞાનનું જે પરિણામ છે એ પરિણામ નથી. ફૂલ ખીલું છે પણ એની સુગંધી નથી, તો શું કામનું છે? તો એ જ્ઞાનની સામર્થ્ય શું? જીવંત જાગૃત જીવતું જાગતું જ્ઞાન જોઈએ, આનંદ રસ નથી. અહંક જ્ઞાન આવે અને સીધો અહંકાર આવે, જ્ઞાન આવે અને અભિમાન આવ્યા કરે, તો કે એને શું કરવું છે? એટલે વાત સરસ મૂકી. ઓલા એ પોતાના જ્ઞાનની વાત મૂક્યા પછી જ્ઞાની કે છે, હવે અમારી વાત તો સાંભળતું, અમારી વાત એમ છે કે તું નવ પૂર્વ ભણ્યો હોય તો પણ તને કયા ખાનામાં તારી ખતવણી થાય? અજ્ઞાન જો તે તારા જીવને જાણ્યો ન હોય, હું આત્મા છું એ શ્રદ્ધા ન થઈ, અને જ્ઞાનની વાત ઘણી ચાલી પણ મૂળ વાત ન થઈ. ચૈતન્ય તત્વની સમ્યક શ્રદ્ધાન જે થવું જોઈએ, જ્ઞાનનું પરિણામ એ અસ્તિત્વનું શ્રદ્ધાન થવું જોઈએ, તે ન થાય. એવું શ્રદ્ધાન કે કોઈ પણ અવસ્થામાં છૂટે નહીં, અને એવું શ્રદ્ધાન જાગૃત કે એના પરિણામો જેમ સૂર્ય નીકળે તો એના કિરણો ફેલાયા જ કરે. સૂર્ય છે ને એના કિરણો નથી, સૂર્ય છે એનો પ્રકાશના કિરણો નથી, એ સૂર્ય શું કામનો? પ્રકાશ એ જ છે કે જેના કિરણો દસેય દિશામાં ફેલાય છે. એમ જ્ઞાન છે, એ જ્ઞાન આ છે કે જ્ઞાન છે એની અંદર ચારે બાજુથી વૈરાગ્ય, ધ્યાન, તપ, સંયમ, સમતા આ બધા એના કિરણો છે. એ કહ્યું અને વાત મૂકી. બે ઉદાહરણ આપ્યા, એક શેરડીના કૂચા, શેરડીનો રસવાળો હોય એ પછી સાંજ પડે રેકડીમાં કૂચા ભર્યા હોય કોક લઈ જાઓ તો શું કે ભાઈ હવે આને શું કરવા, તું રાખ તારી પાસે, આ તો કૂચા છે, આમાં કાંઈ રસ નથી. એમ જે જ્ઞાનની અંદર આત્માનો આનંદ નથી, પ્રસન્નતા નથી, જ્ઞાનનું સ્વરૂપ શું? આનંદ એનો ગુણ છે. યશોવીજીજી મહારાજ તો પરમાનંદ શબ્દ મૂક્યો છે. આનંદગણજીએ ચિત્ત પ્રસન્ને રે પૂજન ફળ કહ્યું, અને પરમાનંદ શબ્દ એટલો સરસ મૂક્યો છે કે કોઈ પણ શ્રીમદ યશોવીજીજી ઉપાધ્યાયજીનો ગ્રંથ લ્યો તો એનો પહેલી ગાથા જે હશે એમાં પરમાનંદ આવશે, અને છેલ્લી ગાથામાં પણ પરમાનંદ આવશે. એટલો બધો એને રોમે રોમ આત્મતત્વનો આવિષ્કાર થયો હતો કે એની પ્રત્યેક રચનાની અંદર આ પરમાનંદ પંચવિંશતિ એને લખી છે. આત્માનું સ્વરૂપ બતાવો તો કે આ પરમાનંદ સ્વરૂપ છે. 25 શ્લોક રચ્યા છે આત્મ સ્વરૂપ બતાવવા માટે. તો આપણે હમણાં જ મારે વાત ચાલતી હતી એક મુમુક્ષુ સાથેની, સરસ વાત કરી એને કે આપણે ભાણુવેજીજી મહારાજ એમની સામે જાઓ તો તમને શું જોવા મળે. જે વારંવાર જાય છે દર્શન કરે છે શું અનુભવ શું થાય છે? પ્રસન્ન ચિત્ત. તમે જ્યારે સાહેબ પાસે જાઓ ત્યારે શું જોવા મળે? ત્યાં શરીરની તકલીફનો કોઈ પાર નથી. શરીરનું હડકું એક દિશામાં હરખી રીતે હલતું નથી. પણ ક્યાંય લાગે કે આને એના શરીર ઉપર લક્ષ હોય એવું લાગે. ક્યાંય બેસાડનારા બેસાડી દે, ઉઠાડનારા ઉઠાડી દે, એને જે કરવું એ કરે. એ બેસી જાય પછી સામે મુમુક્ષુ આવે તો શું જોવા મળે? સરસ. એટલે જે જ્ઞાની જ્ઞાનીને ઓળખે. ધરમપુરના આનંદ રાકેશજી કે સાહેબજીને જોયું એટલે બસ, પણ આત્મા બોલે ત્યાં ચૈતન્યના ફુવારા ઉડે ચારે બાજુ, અમીરસ ઢોળાતો હોય. એને કહેવાય કે આ પ્રસન્નતા. જીવનમાં એ જીવંત આત્માના રૂપે જીવતા હોય. જ્યારે જાઓ ત્યારે ગમે તે અવસ્થામાં જાઓ, એની અવસ્થા ગમે તે પ્રકારની હોય, અને કોઈ પણ મળવા ગયું હોય, વિદ્વાન આવ્યા હોય તો એવું નહીં, ગમે તે ગયો હોય, દર્શન કરે તો સાહેબના મોઢા ઉપર પ્રસન્નતા. આ એનું સ્વરૂપ છે, જ્ઞાનનું સ્વરૂપ. એટલે કહ્યું કે તમે તો આનંદ જ્ઞાનના છો તો મોઢા ઉપર કોઈને તો હાસ્ય જ જોવા ન મળે. બહુ ગંભીર થઈ ગયો જાણી, આત્મા ઊંડો ઉતરી ગયો, શું થઈ ગયું એ કહે છે. અને એ બીજો ઉદાહરણ આપે છે કે વાટકો ભરીને ચા પાવ. કેવી? રેલવે સ્ટેશન. રેલવે સ્ટેશનની ચામાં માપ છે સરકારનો કે 200 મિલીમીટર ચા આપવી જ જોઈએ, એનો કપ એવડો હોવો જ જોઈએ. હવે એ તો નિયમને આધીન છે. તો એ શું પાય 200 મિલીમીટરમાં? તો કે ગરમ પાણી પાયું ખાંડનું. વાટકો ભરીને ચા પીધી એમાં નહીં, પણ પ્રેમથી ગયા હોય અને કે અડધી પીશો અને અડધી ચા હોય સરસ મજાની, તો એ ચા કેવો ઘાટો આપી દે, તરબતર થઈ જાય કે વાહ કરંટ આવી ગયો. આ કરંટ શેનાથી આવ્યો? વાટકો ભરીને પીવાથી આવ્યો કે અંદર સત્વ હતું? એમ આ જ્ઞાન થોડું પણ મળ્યું હશે. અમે જાજા ગ્રંથો, તમે વાટકા ભરીને ગ્રંથો નહીં વાંચો તો ચાલશે, પણ થોડું પણ જો જ્ઞાન હશે, મસ્તીનું જ્ઞાન લેવું જોઈએ, પ્રસન્નતાનું જ્ઞાન લેવું જોઈએ, તો એ જ્ઞાન કેટલું છે. એટલે કે છે, અમને તો જેમાં સામર્થ્ય છે તેવું સક્રિય જ્ઞાન જોઈએ, સાત્વિક જ્ઞાન જોઈએ, આત્મિક જ્ઞાન જોઈએ. આગળ
ધાર્મિક જગતના મોટા ભાગના લોકો શુષ્ક જ્ઞાનમાં અટવાયા છે. તેમનું કામ તો ફક્ત બોલવાનું છે. આત્મા અજર છે, અમર છે, મરતો નથી. આત્મા ખાતો નથી, પીતો નથી. જગતમાં એકલા આવ્યા છીએ ને એકલા જવાના છીએ, પણ એ મરતા પહેલા કોક મૂકે છે, હજુ મર્યો પણ નથી. ભાઈ, આ જ્ઞાન એટલા માટે નથી, જ્ઞાન તો જીવનની ખુમારી છે, જીવનની મસ્તી છે, જીવનનું સંગીત છે, જીવનની મહેફિલ છે, જીવનની પ્રસન્નતા છે. અબ હમ અમર ભય ન મરેગી. આનંદ ઘનજીએ આ મસ્તી ક્યાંથી આવી? આ સ્ટેટમેન્ટ ક્યાંથી આવ્યું? થયું શું? ભાન થયું, સમજ આવી. અમે અમર છીએ, અમે નહીં મરીએ, અમે મરતા નથી, ને મોત આવે તો અમને મારી શકતું નથી. કવિ નાનાલાલે નાની કડી કહી કે મૃત્યુ તો મરી ગયું રે લોલ, અમારા માટે તો અમારા માટે મૃત્યુ મરી ગયું છે. અને ટાગોરજી કહે છે કે અમે મૃત્યુનું સ્વાગત કરીએ છીએ કે દોસ્ત આવ. શરીરમાં જે તત્વ છે તે કહું તે હું છું, તે કદી પણ મરતું નથી. દેહ વિનાશી, હું અવિનાશી, અપની ગતિ પકડેંગે. આ જ્ઞાન મૃત્યુના ભયથી રોકે છે. મૃત્યુનો ભય તો રોગ છે. જ્ઞાન મૃત્યુના ભયથી મુક્ત કરે છે. જ્ઞાન ક્લેશથી રોકે છે. જગતના વિપરીત સંયોગથી રોકે છે. જ્ઞાન અનુકૂળ સંયોગો આવે તેમાં અટવા ન દે, પણ તેનાથી રોકે છે. જ્ઞાન જગતના અનુકૂળ પદાર્થો મળ્યા હોય તેમાં અહંકાર ન આવવા દે, તેનાથી પણ રોકે છે. બાહ્ય પદાર્થો હાથમાંથી ગયા તો પોક્ષતા પણ જ્ઞાન રોકે છે. આ કામ જો જ્ઞાન કરી શકતું ન હોય તો એવા જ્ઞાનને સૂક્ષ્મ જ્ઞાન કહે છે. અંદર વૃત્તિઓ જોર કરતી હોય અને જ્ઞાન વૃત્તિઓને રોકી ન શકે તો એ જ્ઞાનને કરવાનું શું?
બસ પછી આપો.
ભર્તુહરિએ પોતાના જીવનની એક નાનકડી ઘટના કહી. એમણે કહ્યું કે હું સંન્યાસી બન્યો. ગામની બહાર સાંજના ટાઈમે કુવા પાસે મારો ઉતારો હતો. સામે નદી હતી. કુવાનો ટાઈમ થયો. મેં રેતી જરા સરખી કરી, ગાદલા જેવું બનાવ્યું, થોડી રેતીનો ઢગલો કર્યો, ઓશિકા જેવું બનાવ્યું. આ ઘટના એક બાઈ જોતી હતી, તે મને ઓળખતી હતી. એણે તેની સખીઓને કહ્યું કે જોયા, આ પેલા ભર્તુહરિજી સંન્યાસી થયા પણ લખણ ન ગયા, ચાળા ન ગયા, રેતીની ગાદી બનાવી અને ઓશિકું બનાવ્યું માથા નીચે રાખવા. મેં સાંભળ્યું ને મને વાત સાચી લાગી. મેં તરત જ બધું ફેંદી નાખ્યું. ભાઈએ કહ્યું કે જોયું, આટલું કહ્યું તેમાં તો એમની તણી ચડી ગઈ. ભર્તુહરિએ કહ્યું કે આ બાઈ મને બોધ આપી ગઈ.
આગળ
કોઈ ગાળ આપે ને સામે 10 ગાળ તમે આપી શકો છો, પણ તેમાં તમારી ખુમારી નથી. અમે કહીએ છીએ કે ગાળ પી જાઓ, ત્યારે તમે તો કહો છો કે સાહેબ ઝેર પીવા તૈયાર છીએ, પણ ગાળ પીવા તૈયાર નથી. રોજ સવારે આત્મસિદ્ધિની 142 ગાથાઓનું પારાયણ કરીએ, વચનામૃતનો સ્વાધ્યાય કરીએ, પણ જો જીવન વ્યવહારમાં નાના નાના પ્રસંગો કે ઘટના બનતા, સાસુ વહુ, બાપ દીકરો, માં દીકરી, દેરાણી જેઠાણી, ભાઈ ભાઈ એકબીજાનું ખમી ન ખાય અને ક્રોધ કરે, તૂટી પડે, તો તે જ્ઞાનને શુષ્ક જ્ઞાન કહેવાય. કરુણા ઉપજે જોઈ કૃપાળુ દેવ કહે છે કે તેમને જોઈને અમને કરુણા આવે છે. આટલું બધું જ્ઞાન હોવા છતાં જીવ મોહ અને વૃત્તિઓના હાથમાં રમે છે. વર્ષો સુધી મંદિરમાં ગયા, પૂજા કરી, પાઠ કર્યા, પ્રતિક્રમણ કર્યું, સામાયિક કરી, નૌકાશી કરી, આ બધું કરો છો તો તે માટે ધન્યવાદ. પણ અમારે જાણવું છે કે તમારી પ્રકૃતિમાં કંઈ ફેરફાર થયો. મુંબઈના કાળા કાગડા સંગ કાઢીને કાશીએ જાય, પછી પાછા આવે ત્યારે કેવા હોય? બગલા જેવા, હંસ જેવા ઉજળા. અરે, કાશીએ જાય તોય કાગડા કાળા કે ઉજળા હોવે નહીં રે. જેના જેવા ઢળિયા હોય તે ઢાળા, તે કોઈ દી બદલે નહીં રે લોટ.
આગળ
રૂપાળી દેવ કહે છે કે અમે કોઈ જગ્યાએ જાણીએ કે અજાણીએ સત્ક્રિયાનો નિષેધ કર્યો નથી, પણ સત્ક્રિયા કરતા જે વાત બાકી રહી જાય છે તેના તરફ તમારું ધ્યાન દોરીએ છીએ. ક્રિયા કરતા કરતા તું સારો થા, સજ્જન થા, તું સાણો થા, સમજુ થા, તું સહિષ્ણુ થા, ઉદાર થા, તું પ્રેમાળ ને સ્નેહાળ થા, તારી વાણી મીઠી થાય, મોઢું હસતું થાય. તમે કહો છો સાહેબ આ તો બહુ કઠિન છે. જેમ જેમ સાબુ લગાડો તેમ કપડાનો મેલ ધોવાતો જાય. રાખથી વાસણ ઘસો, વાસણ ઉજળું થાય. કાચના અરીસા ઉપર ડાઘ પડ્યા હોય તેને પોતું કરો તો અરીસો કાચ ચોખ્ખો થાય. જેમ જેમ ચંદન ઘસો તેમ સુગંધ આપે. અગરબત્તી જેમ જેમ સળગે તેમ સુવાસ આપે આપે છે. તેમ સાધક સત્કર્મો કરે, વ્રતને અનુષ્ઠાન કરે, પૂજા પાઠ, માળા, દેવવંદન, પ્રતિક્રમણ, સામાયિક આદિ ભક્તિ ક્રિયા કરે, આશ્રય ભક્તિ, પરાભક્તિ, પરમ ભક્તિ, ધ્યાન અને તપ કરે તો જીવનમાંથી સુગંધ પસરતી જાય, એ સરળ બની જાય, સૌજન્ય બની જાય, સહાનુભૂતિવાળો બની જાય, એ શાંત થાય, એ વિવેકી થાય ને સહન કરનાર થાય, એ ઉદાર દિલનો અને ખમી ખાનારો થાય, બાંધછોડ કરવા તૈયાર થાય. પણ જો આવું ન કરે ને એ કહે કે સાહેબ હું પાછો પડું એવો નામર્દ નથી, ઘરના નડિયા વેચાઈ જાય તો પણ હું સમાધાન કરવા તૈયાર નથી, અમારા વડવા કેવા હતા, બાંધછોડ કરે તે બીજા, અમે નહીં. આવો જીવ સંવત્સરી પ્રતિક્રમ કરે છે, બધા જીવો સાથે સમાપના કરે છે, મિચ્છામી દુકડમ આપે છે, પણ જેની સાથે મન દુઃખ થયું છે, અબોલા થયા છે, તેને સમાપના મિચ્છામી દુકડમ આપવા તૈયાર નથી. જીવ બીજાથી બીજાની ભૂલ ભૂલવા તૈયાર નથી, અથવા વર્ષો સાધના કર્યા પછી ક્રિયાઓ કર્યા પછી જો આટલો ફેરફાર ન થાય તો તેને પરમ કૃપાળુ દેવ ક્રિયાજળ કહે છે. આટલા વર્ષો સાધન કર્યા પછી તમારું દિલ જરા પણ ઉદાર ન થાય, તમે ક્ષમા આદિ આપી ન શકો, પ્રેમ ભરી આંખે બીજા સામુ ન જોઈ શકો, તમે સહિષ્ણુ ન થઈ શકો, તમારું મન નિર્મળ ન બને તો જાણવું કે ભૂલ ક્યાંક રહી જાય છે. ક્રિયા કરતા કરતા ભક્તિ કરતા કરતા મન નિર્મળ બને છે, ભક્ત ભગવાનમાં તન્મય સદાકાર બને છે, માટે કબીરજીએ કહ્યું છે.
પછી આપો
મન એસા નિર્મલ ભયા જૈસુ ગંગા નીર, જેમ જેમ ક્રિયા કરી ભક્તિ કરી તેમ મન નિર્મળ થયું. પણ આગળ વધીને કબીરજીએ વાત કરી, એક દિન એસા થા કે કબીર હરી હરી કર રહા થા, અબ એસી કુછ ઘટના બન ગઈ કે હરી કબીર કબીર કર રહા હૈ. આને કહેવાય છે ક્રિયા, સમ્યક ક્રિયા, જ્ઞાનીની આજ્ઞાપૂર્વક થતી ક્રિયા. ધાર્મિક ક્ષેત્રમાં મોટો વર્ગ ક્રિયાજળ છે, એને ખબર જ નથી કે આ અમે કેમ કરીએ છીએ ને સાને માટે કરીએ છીએ. એક મસ્જિદમાં એક નવો જુવાન નમાજ પઢવા પહેલી જ વાર ગયો. તેણે બાજુમાં રહેલાને પૂછ્યું, ક્યાં કરના? પેલાએ કહ્યું કે આગે વાલા જો કરતા હોય વૈસા તુમ કરના. ભીડ બહુ હતી, આગળ થઈ ધક્કો આવ્યો. એ સમજ્યો કે પાછળ ઊભો હોય તેને કોણે મારે, તે નમાજ પઢવાની પહેલી પ્રક્રિયા હશે, એટલે એણે પણ જોરથી કોણે મારી. પાછળવાળાએ પૂછ્યું, એસા ક્યું કરતા હે? યુવાને કહ્યું કે આગે સે ચલી આતી હમ કુછ જાનતે નહીં. આને ક્રિયાજળ કહે છે. સૌથી મોટી મુશ્કેલી તો એ છે કે માને માર્ગ મોક્ષનો, પોતે જે કરે છે તેને મોક્ષનો માર્ગ માને છે. આને શું કહેવું? તે એવો આગ્રહી કદાગ્રહી છે કે ટસ સે મસ નહીં હોતા, સુનતા ભી નહીં, અપની બાત છોડતા નહીં. જો હમ કહેતે કરતે વહી સત્ય, એમ કહે છે. ક્રિયાજળતામાં અને શુષ્ક જ્ઞાનમાં મોક્ષનો માર્ગ માને છે એવા અજ્ઞાની જીવોને જોઈને જ્ઞાનીઓ કરુણા આવે છે. તેથી કહ્યું કે કરુણા ઉપજે જોઈ. શુષ્ક જ્ઞાનવાળો કેવો હોય તેનું વર્ણન હવે આગળની ગાથામાં આવશે. ધન્યવાદ. આટલી ધીરજ સાંભળ્યું તે બદલ દરેકના અંતકરણમાં રહેલ પરમાત્માને પ્રેમપૂર્વક નમસ્કાર.
પ્રવચનના સમાપનની અંદર મુનિશ્રી ફરમાવે છે કે આજે લોકો શુષ્ક જ્ઞાનમાં અટવાયા છે અને એને કારણે થઈને જગતના કંઈ પણ સંયોગોમાં ફેરફાર થાય છે તો એની અંદર એ વિવળ થઈ જાય છે, આકુળ વ્યાકુળ થઈ જાય છે, વિભાવોમાં ચાલ્યો જાય છે, કષાયોમાં પ્રવેશ કરી દે છે. એક સેજ જરાક કંઈ પણ વાત આવે છે. ઉદાહરણ ભર્તૃહરિનું બહુ સૂક્ષ્મ આપ્યું છે કે ભર્તૃહરિએ પોતે જે ક્રિયા કરી, બાહ્ય ટીકા કરી અને પાછું પોતે એનો ફેરફાર કર્યો, ફરી બાઈએ ટીકા કરી કે જોયું ચડી ગયો મોઢું. એ કે એને મને બોધ આપ્યો કે લોકોની નિંદી સ્તુતા ઉપર, સ્તુતિ નિંદા ઉપર તારે લક્ષ્ય ન આપવું, પણ તારે પોતાને જોવું છે કે મને પરિણામ શું થાય છે. એની વાતનું મને પરિણામ થાય છે? મારે સુવું હોય તો શું, રેતી ઉપર આમ શું આમ શું જેમ શું હોય શું લેવું, પણ કોઈની વાત ઉપર જેને પ્રતિક્રિયા થાય છે એ પ્રતિક્રિયા એ જ્ઞાનનું લક્ષણ, સમત્વ એ જ્ઞાનનું લક્ષણ છે, સમતા એ જ્ઞાનનું લક્ષણ છે. એટલે સરસ કીધું કે અમે ગાળ ખાવા, ગાળ પી જવા તૈયાર નથી, તો ઝેર પી જાય, સળગી મરે છે, આપઘાત કરે કે આમ તો કરશે ને, શેના માટે કરે છે, મરી જાઓ પણ સહન નહીં કરો. એટલે એ વાત મૂકીને કહે છે કે આ બધું જ કરવા છતાં ખમી ન ખાય, સમતા ન આવે, શાંતિ ન આવે, સહિષ્ણુતા ન આવે, એને શુષ્ક જ્ઞાન કહેવાય છે. અને આ એની સાથે એને ક્રિયાજળ મૂકે છે. કૃપાળુદેવ કહે છે કરુણા ઉપજે છે, જ્ઞાની ને કરુણા, જ્ઞાની વિતરાગ ભાવમાં જ છે અને વિતરાગ ભાવ એને એકાંત તરફ જ લઈ જાય છે, સ્વ કલ્યાણ તરફ જ લઈ જાય છે. પણ એને જગતના આવા જીવોની કરુણા આવે છે, ભોગવાદીઓની નહીં. જો સમજી લઈએ, જ્ઞાનીઓને કરુણા છે જગતની અંદર, જે આત્મા પોતાને માને છે, જે પરમાર્થને નામે જ બધું કરે છે, છતાં એને ખબર નથી કે પોતે શું કરી રહ્યા છે. એ કરવાને કારણે પોતાને એનું પરિણામ નહીં મળે એટલે જ્ઞાનીને કરુણા આવે છે. પેલો ભોગવાદી તો માને છે કે હું શરીર છું, એની જ્ઞાનીને શું કરુણાથી, માને છે, એવું કરે છે ને એવું એને પરિણામ મળ્યા કરે છે, તો એને કઈ ચિંતા નથી. તો અહીંયા કહે છે કે આવું બધું આ બધાનું કારણ એ છે કે જ્ઞાન હોવા છતાં જીવ મોહ અને વૃત્તિઓના હાથમાં રમે છે. આ તારણ છે કે બધી સમજ છે પણ મોહ ઓછો થતો નથી. વૃત્તિઓ અંતરમાં વહી જવી જોઈએ, વૃત્તિ વહે નિજ ભાવ ઊભી થાય, નિમિત્તથી ઊભી થાય, સંબંધોથી ઊભી થાય, સંયોગોથી ઊભી થાય, પૂર્વકના ઉદયથી ઊભી થાય. પણ પછી જો જાગૃતિ હોય તો તે વૃત્તિની ગતિ કઈ તરફ જાય? વૃત્તિ વહી નિજ ભાનમાં થયો અકર્તા થઈ ગયો. એ શું કામ? હવે અકર્તા છે, કર્મ નહીં બંધાય, કસાય નથી. અકસાય ભાવે જો તમે પરિણામ કરશો છ પદના પત્રમાં, તો અકસાય પરિણામ થશે, તેમાં બંધ નહીં થાય, છૂટવા પણ છે. પણ આ મોહ અને વૃત્તિ આ બે જબરજસ્ત છે. મોહ છે એ અજ્ઞાન છે ત્યાં સુધી મોહ રહે, અને વૃત્તિ છે એ કોઈ પણ જાતના આવા કારણો છે, ઉદયના છે, નિમિત્તના છે, સંબંધના છે, સંયોગના છે. તો ક્યારેક જીવ વિસ્મૃત થઈને રંજિત ભાવમાં આવી જાય, ઉદિત ભાવમાં તો સમજાય પણ રંજિત ભાવમાં પણ આવી જાય, તો ફરી પાછો વૃત્તિના વશમાં વયો જાય છે. એટલે લખ્યું છે કે વૃત્તિના હાથમાં રમે છે. કૃપાળુદેવનો એક પત્ર જો યાદ આવે, તેમ લખ્યું છે કે ક્ષણે ક્ષણે ચલિત થતી વૃત્તિઓ જોઈતી નથી, અને એ ચલિત માંથી વૃત્તિઓમાંથી બચવા માટે કહે છે કે સત્સંગ જોઈએ છે, સત્પુરુષ જોઈએ છે, આ જોઈએ છે. છેવટે કહે છે કઈ ન હોય તો જીનેશ્વરની ભક્તિ જોઈએ છે, લીનતા જોઈએ, એ જો ન હોય તો કઈ માગવાની, કેમ કે બાકીનું બધું અમારે જોઈએ છે. શું કામ? આ વૃત્તિઓને ક્ષણે ક્ષણે જે ચલિત છે તે વૃત્તિઓને રોકવી છે, સમાવવી છે. ઉપદેશ છાયામાં કહ્યું, શિષ્યે કહ્યું કે આ સાહેબ તમારી દ્વાદશ સાંગી આટલી બધી ગહન છે, અમે કેવી રીતે આને યાદ કરીએ ને આનો ઉપદેશ કેવી પામીએ? અમને કંઈક તમે સંક્ષેપમાં કહો. તો કે લો, અમે તમને દ્વાદશ સાંગીનો સંક્ષેપ કહીએ છીએ, વૃત્તિઓને શાંત કરવી. માત્ર ગુરુ કહે છે વૃત્તિઓને શાંત કરવી. બે શબ્દ આવે છે, વૃત્તિ વહી નિજ ભાવમાં થયો અકર્તા થાય, વૃત્તિ વહે નિજ ભાનમાં ત્યાં એને પરમાર્થે સંકિત. આ પરમાર્થ સંકિત જે કેવળ જ્ઞાન પ્રગટાવે, વર્ધમાન સંકિત થઈ ટાળે મિથ્યાભાસ. એ કયું સંકિત? આગળનું સંકિત તો જેને ઉપસમ ક્ષયોપસમ કહીએ ચાલ્યું જાય, અનંત કાળ સુધી રહે. પણ આ જેનું સંકિત આ થયું છે ક્ષાયિક, એને કેવળ જ્ઞાન થાય. એ ક્યારે થયું? તો કે એનું નિશાની શું? તો કે વૃત્તિ વહી નિજ ભાવ. એને વૃત્તિઓ ઉઠે પણ એ વૃત્તિઓને સમાવી દે, એટલે એની પાસે બે સામર્થ્ય થયા, જ્ઞાન પણ શુષ્ક નથી અને એની ક્રિયા પણ શુષ્ક નથી. એ જડતા નથી એની ક્રિયામાં, એટલે બધું કરે છે, મોહને વશમાં રાખે છે અને વૃત્તિઓને પણ વશમાં રાખે. આ બહુ મહત્વનું સૂત્ર છે. મોહ અને વૃત્તિ એ બંનેનો વિજય કરી લેવો. મોહ છે એ જરા બાહ્ય રીતે છે અને વૃત્તિ છે એ આંતરિક છે. આ બંનેના સંઘર્ષમાંથી સાચો સાધક આ જો પસાર થઈ જાય, જ્ઞાનીને આ દ્રષ્ટિ આપવી છે અને નથી એટલે એને કરુણા, એ કહે છે કરુણા ઉપજે. અમે કોઈ જગ્યાએ ક્રિયાનો નિષેધ કર્યો નથી, પણ તું જરા સાણો થા, જેમ કપડાનો મેલ જાય છે એમ તારી ક્રિયાઓથી પણ આ જેટલા સંસ્કારો છે એનો મેલ ધોવાઈ જશે. ચિંતા કરમાં કોઈ ક્રિયા તારા સંસ્કારના કુસંસ્કારના કુનિમિત્તોના કુવૃત્તિઓના મેલને ધોઈ નાખશે. પણ વાંધો એ છે કે ક્રિયાઓ કર્યા પછી આ ફેરફાર થતો નથી. એનો મતલબ કે ક્રિયા વખતે ઉપયોગની જાગૃતિ રહેતી નથી. એટલે કે છે ભૂલ ક્યાં રહી જાય છે, તો કે ક્રિયા કરતા પણ મન નિર્મળ થતું નથી. એટલે છેલ્લે ઉપદેશમાં કહે છે કે કબીરની જેમ, કે જો મન નિર્મળ હોય એ તો શું કરતા હતા, સાળ વણતા હતા, ચાદર વણતા હતા, પણ મન નિર્મળ હોય, ચિત્તની વિશુદ્ધિ હોય, ચિત્તની વૃત્તિઓ નિર્મળ હોય, તો એવી ચિત્તની સ્થિતિમાં કોઈ પણ કરેલી ક્રિયા એ સત્ક્રિયા છે. પણ મનની અંદર જો અશુદ્ધિ હોય, મલિનતા હોય, વિક્ષેપ હોય, અને તે સમયે પ્રતિક્રમણ કરતા હો કે જીન વંદના કરતા હો, એ એકેય ક્રિયા લાભનું કારણ બની શકતી નથી. એટલે કે જે મન ઐસા નિર્મલ ભયા જૈસો ગંગા નીર, આ ત્રણ આપણને સાધન મળ્યા છે એમાં શરીરમાં, શરીરની ઇન્દ્રિયોને સંયમમાં લઈ લીધી, સત્ક્રિયા આવી એટલે ઇન્દ્રિયો સંયમમાં આવી ગઈ. જિનેશ્વરની પૂજા કરવા જઈએ, સામાયિક કરવા બેસીએ, ઇન્દ્રિયોનું ગજું નથી, પછી એને તો દબાવવી બહુ સરળ છે. વાત આવીને ઊભી રહી ગઈ, બોલવાનું થઈને પ્રભુના ગુણગાન ગાવા છે, પણ વાંધો ક્યાં આવ્યો, મન ચિત્તની વૃત્તિઓ ઉપર કંટ્રોલ નથી. ત્યાં પૂજા કરતા કરતા પણ અનેક પ્રકારની મલિન વૃત્તિઓના વિક્ષેપ સંભવ છે, એમ અહીંયા સામાયિકમાં બેઠો હોય તો પણ સંભવ છે, ધ્યાનમાં બેઠો હોય તો પણ સંભવ છે. જીવ ક્યાં બાજી ક્યાં ગુમાવે છે, તો કે ચિત્તની વિશુદ્ધિ નથી કરતો, એ બાકીની વિશુદ્ધિમાં છે, તૈયાર છે. તો અહીંયા એ વાત સરસ મૂકી છે કબીર સાહેબ, એવી કહે છે કે આવું જો નિર્મળ મનથી તું ભક્તિ કર તો શું થાય, તો કે હું હરી હરી કરતો હતો, હવે હરી કબીર કબીર કે મારી પાછળ દોડે છે. ઉદાહરણ કેટલું સરસ આવે છે કે ભગવાન પણ આવા ભક્તોની શોધમાં હોય છે, અને આવા ઉદાહરણો આપણને ચારે બાજુ જોવા મળે. એટલે ઘણી વાર કહે છે કે તું ભગવાનને શોધમાં, ભગવાન તને શોધતો આવશે. તું સદગુરુને શોધમાં, સદગુરુ તારી આગળ પ્રગટ થયા વિના રહેશે નહીં. આ જગતનું રહસ્ય છે, આધ્યાત્મિક જગતનું રહસ્ય આ છે કે જીવની પાત્રતા ઊભી થાય ત્યારે એની મુક્તિના નિમિત્ત માટે કોઈ ને કોઈ સત નિમિત્ત અવતાર ધારણ કરવો પડે, તો અવતાર ધારણ કરીને પણ એની હાજર થાય. આ શ્રદ્ધા જો આવે કે હું આત્મા છું, અને આ પ્રકારની મારું જ્ઞાન અને ક્રિયાની શુદ્ધતા હોય, તો પરમ તત્વ એની પાસે આવ્યા વિના રહે એવું એને નિયમિત નૈમિતિક સિદ્ધાંત કહે છે. એવો નિયમિત નૈમિતિક સિદ્ધાંતનો આ એક વર્ણ લિખ્યો નિયમ છે અને અકાટ્ય છે. એટલે આપણે જોઈએ છીએ કે કેટલા સંતોને ગ્રસ્ત અવસ્થામાં નરસિંહ લ્યો, મીરા લ્યો કે બીજા કબીર લ્યો, બધાને પણ કોઈને પરમાત્મા એનાથી દૂર નહોતા, એ ત્યાં ભાગતા નહોતા. આપણને લાગે કે પરમ તત્વ એની સાથે સહાયક રૂપે હંમેશા ઊભું જ છે, એની મુશ્કેલીઓમાં ઊભું છે. આ ચમત્કાર નથી, કોઈ ભૌતિક દ્રષ્ટિએ બધું જે કાંઈ હોય આ ભૌતિક નથી. કૃપાળુ દેવ જે કહે છે ને કે તીર્થંકર જાય ત્યાં સુવર્ણ દ્રવ્યની વૃષ્ટિ થાય, આ કોઈ ભૌતિક ચમત્કાર નથી. પણ પ્રકૃષ્ટ પુણ્ય એવું છે કે જેને ત્યાં ગયા છે એનું દારિદ્ર હરાઈ જાય, ટકી શકતું નથી એનું દારિદ્ર, એનું દુર્ભાગ્ય ટકી શકતું નથી. કે આપણે ઉવસગરમની અંદર કહીએ છીએ કે પ્રભુ તમારું સામર્થ્ય એટલું છે, મંત્રની ક્યાં જરૂર છે, તમારું એક માત્ર દર્શન કરીએ, તમારું સંકેત લઈએ તો પણ કોઈને દુઃખ કે દારિદ્ર ન આવે, અને અજરામરણ અમારે તો આવી સ્થિતિ પ્રાપ્ત થાય છે. આપણને પણ મંત્ર બોલીએ છીએ પણ એનો આપણને ભાવ પકડાતો નથી. એટલે અહીંયા વાત મૂકીને પછી એ ક્રિયાનું ઉદાહરણ સૌથી શ્રેષ્ઠ આ નમાઝનું આપ્યું છે કે જેમાં કોઈ ભાવ હોતો નથી, બસ માત્ર ક્રિયાઓ કરવી, એ આપીને કહ્યું છે કે આવા શુષ્ક જ્ઞાનમાં જોયું છે ત્યારે અમને પેલા જ્ઞાનની વાત કરી પછી ક્રિયાની કરી, અમને કરુણા આવે છે. સૌથી મહત્વની વાત આ કરુણા, જો જ્ઞાનીની કરુણા આપણા ઉપર ઉતરે, જેને જ્ઞાનીની કૃપા દ્રષ્ટિ કહેવાય છે. કૃપાળુદેવે લખ્યું છે કે સત્પુરુષોની કૃપા દ્રષ્ટિ એ સમ્યક દર્શન છે. જો કોઈ સત્પુરુષની આપણા ઉપર કૃપા દ્રષ્ટિ થાય, આપણને એમ થાય કે આપણે જ્યારે જઈએ છીએ ત્યારે આપણે એના ઉપર આપણા ઉપર કૃપા દ્રષ્ટિ છે, આ સમ્યક દર્શન. બસ આ કરુણા, શુષ્ક જ્ઞાન, જડ ક્રિયા, પણ એ તો આત્માર્થી જીવની અંદર આ સાધનાની ભૂલ છે. એ ભૂલ જોનાર કોઈ મળી ગયો, અને એને આપણા ઉપર કરુણા આવી ગઈ કે આની આ ભૂલ સુધરી જાય અને પામી જાય, આ મારા જેવો મુક્ત થાય. બસ આવા સત્પુરુષ કૃપાળદેવ હવે આત્મસિદ્ધિમાં આગળ વધે. પણ હજી બે ગાથા આવશે, હજી શુષ્ક જ્ઞાન અને ક્રિયાજળ બંનેની વાત આપણને બહુ સૂક્ષ્મતાથી સમજાવે. અત્યારે સાધના માર્ગમાં થતી બે ભૂલ, એ બે ભૂલ પછી એક જ ભૂલ હવે લેશે. હવેની ગાથામાં આપણે વિશેષ અવસર વિચારીશું.
સુખદાન સંત સંત સંત.